તો આવા અજ્ઞાનપણામાંથી મુક્ત થવાનું અનાદિ અનંત ભૂતકાળમાં જે પ્રાપ્ત કર્યું હતું એ બધાના સરવાળા એ જ્ઞાન એને પરમાત્માએ સમ્યક જ્ઞાન કીધું છે. અને આ સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ કરાવનારા જે ભાવ છે એને આપણે જ્ઞાનાચારમાં જોયા. શેમાં જોયા? જ્ઞાનાચારમાં જોયા. હવે જ્ઞાન તો કર્યું, પણ જ્યાં સુધી એમાં 100% 100% શ્રદ્ધા ન થઈ ત્યાં સુધી એ જ્ઞાન માત્ર માહિતી ઇન્ફોર્મેશન ગણીને રહી જાય છે. એ ઇન્ફોર્મેશન કશી કામની નથી. હા, કામની હતી કે આપણને એટલી ખબર પડી કે આવી કોઈ વસ્તુ ને વાત આપણે જાણીએ છીએ, પણ જયારે એમાં શ્રદ્ધા થાય ત્યારે એ જ્ઞાન જ્ઞાન રૂપે પરિણમે છે. તો આવી અનન્ય શ્રદ્ધા ની પ્રાપ્તિ જે જીવાત્મા ને થાય એને જ્ઞાની દર્શનાચાર કહે છે. અને હવે પછી આજનો જે આપણો વિષય છે એ છે ચારિત્રાચાર. ચારિત્ર એટલે જેમાં આપણે આચરણ રૂપે જાણેલું જ્ઞાન અને કરેલી શ્રદ્ધા એને એપ્લાય કરીએ છીએ. શું કરીએ છીએ? જે જાણ્યું હતું, જે માન્યું હતું, હવે એને શું કરીએ છીએ? આચરીએ છીએ. તો આજ આપણે જે ભાવ જોવા છે એ ચારિત્રાચાર વિશે આપણે વાત કરવી છે. અને આ વાત મેં મારા મનથી કે મારા ગુરુ ભગવંતો એ પોતાની કલ્પનાથી કે એના ગુરુવર્યો એ અનુમાનથી કે એના પણ ગુરુવર્યો એ પોતાના માત્ર એક મર્યાદિત જ્ઞાનના આધારે નથી કરી. મેં મારા ગુરુવર્યો એના ગુરુવર્યો એના ગુરુદેવો કોઈએ પણ આ વાત નથી કરી. આ વાત કોણે કરી છે? આપણો વિશ્વાસ છે બેન, ઓથેન્ટિસિટી. શું છે? ઓથેન્ટિસિટી. વાત શું છે એ જેટલી મહત્વનું છે એના કરતા વધારે મહત્વનું છે કે વાત કોણ બોલ્યું છે. આજે આપણે ન્યૂઝમાં કઈ વાંચીએ, પેપરમાં ન્યૂઝ આવે એટલે આપણે એકવાર એની નોંધ લઈએ, પછી તરત વિચાર આવે કે આ વાત આમ જ હશે, પછી એની ઉપર કોણે લખાવ્યું છે, કોણે કલેક્ટ કર્યું છે અને એ કોણ બોલ્યું એની પણ માહિતી મળે ત્યારે આપણે શું કરી શકીએ છીએ, એમાં વિશ્વાસ કરી શકીએ. હમણાં એક રસ્તામાંથી કોઈ એક મોટું ટોળું નીકળે અને આપણને કહે કે અમેરિકાએ વર્લ્ડ વોર ડિક્લેર કર્યું છે, તો આપણે કદાચ પડભરને માટે ચોંકી જઈએ, પણ પછી એને વેરીફાઈ કરવા માટે શું કરીએ? ટીવી ખોલો ને, એમાં ત્યારે જ પ્રેસિડેન્ટ ઓબામા ડિક્લેર કરતા હોય કે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા આપણે અહીંયા આ વોર ડિક્લેર કરે છે, પછી આપણને એ વાત માનવામાં કઈ વાંધો આવે? આપણે પ્રત્યક્ષ સાંભળ્યું, પાછા ઓથેન્ટિક પર્સન આગળથી સાંભળ્યું તો આપણે એ માન્યું. આજે મને ને તમને પરમાત્માની વાણી કદાચ પ્રત્યક્ષ નથી, કારણ કે આપણે હીનભાગી છીએ. શું છે? આજે આપણને કેવડી પરમાત્મા તીર્થંકર ભગવંતો નથી મળ્યા એમાં જવાબદાર કોણ છે? પાંચમો આરો. વ્યવહારમાં શું બોલીએ આપણે, શું કરીએ, શું કહીએ? દીપિકાબેન ક્યાં જન્મ્યા છીએ? પાંચમારામાં. નાની કે છે પાંચમારામાં જન્મવું એ તારું દુર્ભાગ્ય છે, પાંચમારું દુર્ભાગ્ય નથી, કારણ કે આજે પણ પંચ મહાવિદેહ ક્ષેત્રમાં ચોથો આરો વર્તે જ છે અને પરમેનન્ટ શાશ્વત કાયમ માટે ત્યાં ચોથો આરો છે, અને છતાં પણ આપણે અહીંયા છીએ એ બતાવે છે કે આપણા પૂર્વના પુરુષાર્થમાં અને પુણ્યમાં શું હતું? 50 હતી. આ જન્મમાં આપણે બધું કરવું છે એ 50 ને પૂરી કરવી છે. અને એવી 50 રાખી હતી કે જયારે આપણે જીવ શાસનમાં તીર્થંકર પરમાત્માના સંવત્સરમાં બેઠા હતા, તક મળી હતી અને પરમાત્માના શ્રીમુખેથી જે આદેશ જેને આપણે દેશના કહીશું, પરમાત્મા અધિકાર વિનાની ભાષા બોલે એટલે એને દેશ ના કહેવાય. જીવશાસનના પરમાત્માઓના વચનને આપણે દેશ ના કહીએ છીએ અને બીજા બીજા ધર્મોના દરેક પ્રવર્તકોની વાતને આપણે આદેશ કહીએ છીએ. શું કહીએ? કે આનો આ આજ્ઞા છે, આનો આ આદેશ, 10 કમાન્ડમેન્ટ્સ. તેમાં એના પ્રવર્તક એના અનુયાયીઓને કહે છે કે તારે આ કરવું ને આ ન કરવું. શું કે છે? તારે આ કરવું ને ન કરવું. એમાં અધિકાર આવ્યો કે ન આવ્યો? આવ્યો. ત્યારે પરમાત્મા શું બોલ્યા છે? આ કરવા જેવું નથી ને આ કરવા જેવું છે. સોચા જાણઈ કલ્યાણ, સોચા જાણઈ પાવગમ, ઉભયમ પી જાણઈ સોચા, આચરણ કર. આવું પરમાત્મા બોલ્યા એ વખતે આપણે સંવત્સરણ માં બેઠા હતા. તો આપણે આ બંને માંથી કયો માર્ગ લઈ લીધો હશે? કલ્યાણ નો માર્ગ ન લીધો. તો ભગવાન મળ્યા હતા આપણે, જોઈ શકી હતી, પણ આપણે શ્રેય ના માર્ગે જવાને બદલે પ્રેય ના માર્ગે ગયા. અને પ્રેય ના માર્ગે ગયા પછી એનો આપણે છેદ પણ ન કર્યો કે પરમાત્મા મને આવી બોધ કરાવવાની ભૂમિકા એ લાવ્યા. હું બોધ્યો પણ મેં એનો બોધ સ્વીકાર્યો નહીં. ઉલટું શું કર્યું હશે? એના ઉપર ગુમાન કર્યું કે આવું તો જગત છે પણ મારા માટે તો પ્રિય શું છે? પાંચ ઇન્દ્રિયના વિષય અને છઠ્ઠું મન જે નચાવે એવું નાચવાનું. એટલે ધીમે ધીમે શ્રેય થી આપણે શું થતા ગયા હતું? દૂર થતા ગયા હતું. આપણે અનેક વખત કહી ચુક્યા છીએ કે કોઈ પણ નાની એવી સંસ્થાની મેમ્બરશીપ માટે પણ નીચે સાઇન કરવી પડે છે કે આ સંસ્થાના રૂલ્સ અને રેગ્યુલેશન માનવા માટે હું બંધાવું છું. અને એ કર્યા પછી ધારો કે આપણે એને ફોલો ન કરીએ, એને ન પાડીએ, તો આપણા માટે એ સંસ્થાની મેમ્બરશીપ ચાલી જાય કે ન ચાલી જાય? ચાલી જાય. એવી રીતે મેં ને તમે પરમાત્માના જ્ઞાનને એક્સેપ્ટ તો ના કર્યું પણ એના સમસરણમાં બેસવાના જે પ્રાથમિક નિયમ હતા એનું પણ ઉલ્લંઘન કર્યું. એટલે આપણી મેમ્બરશીપ શું થઈ ગઈ છે? છીનવાઈ ગઈ છે. મેમ્બરશીપ તો છીનવાઈ ગઈ પણ ચોથા આરાને અનુકૂળ જે ભાવો જેનું સેવન કરવું જોઈએ એ પણ ન કર્યું. એટલે આપણને ક્યાં મોકલી દેવામાં આવ્યા? પાંચ મારામાં. એટલે પેલાના રાજ્યોમાં કોઈ ગુનેગાર એકનો એક ગુનો વારંવાર કરે એ વખતે ત્યાંના રાજાઓ એને તળી પાર કરતા. શું કરતા? પરમાત્મા એ કીધું થોડી બુદ્ધિ ની સરળતા રાખી હોત, થોડી વક્રતા ઓછી રાખી હોત અને માત્ર એટલો જ સ્વીકાર કર્યો કે આપ જે કહો છો તે સ્વમેવ સત્યમ, સ્વમેવ સત્યમ જમ જીને પવેલ્યમ. એટલે કે કેવલી કહે જે વૈજ્ઞાનિક પરમ વૈજ્ઞાનિક એવા પરમાત્મા કહે એ વાત મને ન સમજાય એ મારી બુદ્ધિ ની લિમિટ છે. શેની લિમિટ છે? કેટલીક વાત આજે એવી છે કે નવું સાયન્સ, નવા ટર્મિનોલોજી ના બધા ભાવો આપણી સામે આવે. આજે આપણે નવું કોઈ પણ ડિવાઇસ લઈ આવીએ, સૌથી આજે બહાર પડેલું હોય અને આપણને ચલાવતા ન આવડે તેમાં વાંક કોનો? આપણો વાંક છે ને. તો એમાં આપણે એને બ્લેમ નથી કરતા કે આ ખોટું છે. ત્યારે અહીંયા આપણે શું કર્યું? જે જ્ઞાન મને ને તમને નથી સમજાતું એ વાત માટે આપણે કોને બ્લેમ કરીએ છીએ? કે આ બુદ્ધિ ગમ્ય નથી માટે એ સાચું નથી. આપણને નથી સમજાતું દેટ અવર લિમિટ, આપણી લિમિટ છે. પણ આપણે આજ સુધી શું કરતા આવ્યા? જ્ઞાન મને સમજાઈ જવું જોઈએ. તો તારી યોગ્યતા કેળવ જ્ઞાન સમજવા માટે, કોઈ પણ વસ્તુ સમજવા માટે. એ તો જે છે ઓબ્જેક્ટ છે, આપણે શું કરવું પડે? આપની ક્ષમતા કેળવવી પડે. તો અનાદિ અનંત ભૂતકાળમાં મેં ને તમે આવા જ્ઞાનીના ભાવને સમજવા માટે આપણી યોગ્યતા કેળવી નહીં અને બુદ્ધિની વક્રતા વડે એ જ્ઞાનની સામે પણ હંમેશા ચેલેન્જ કરતા રહ્યા. શું કરતા રહ્યા? ચેલેન્જ કરતા રહ્યા. એટલે આવી વક્રતાને કારણે આજે હું ને તમે આ પાંચમારામાં છીએ. આજ પણ પાંચમારાની જગ્યાએ મહાવીર ક્ષેત્રમાં ચોથો આરો છે. સાક્ષાત તીર્થંકર, સાક્ષાત કેવલી, સાક્ષાત શ્રુત કેવલી એવા પરમ જ્ઞાનના સાધનો ઉપલબ્ધ છે. પણ આપણી જ વક્રતા અને આપણી જ સરળતાના અભાવે, જડતાના કારણે આપણે અહીં આવ્યા. પણ એટલી સજા કર્યા પછી પણ છેલ્લે જયારે ગુનેગાર એકરાર કરી લઈએ છીએ, કબૂલ કરી લે છે કે આ બધી મારી ભૂલ છે, ત્યારે એને એક ચાન્સ આપવામાં આવે છે કે તમે પરમાત્મા તો સાક્ષાત નહીં મળે પણ હજુ પરમાત્માની વાણીનો તમને સહારો મળશે. શું મળશે? એટલે આપણે એવા કાળમાં એવા સ્થાનમાં છીએ કે જ્યાં મને ને તમે જીન નું જ્ઞાન દર્શન મળ્યું. શું મળ્યું છે? આ પૃથ્વીના આપણે જે આ ચારિત્રાચાર લેવાના છે ને એનો પેલો જ બોલી આવશે કે આપણે પાંચમારામાં વર્તમાનમાં જીવિત છીએ, એટલે કે આયુષ્યમાન છીએ. આપણા આર્ય સંસ્કૃતિના સંબોધનોમાં જયારે પુત્ર ને કે શિષ્યને વડીલો સંબોધિત કરે ત્યારે શું બોલે? આયુષ્યમાન. એટલે કે તારું સદભાગ્ય છે કે તું આજે શું છો? જીવિત છો. હું ને તમે પાંચમારામાં ચિન્હ શાસનમાં આજે જીવિત હોવા, આજે આપણું અસ્તિત્વ હોવું, અને એ અસ્તિત્વ પણ પાછું કેવું? પાંચ ઇન્દ્રિયો પૂર્ણ છે. આપણી આગળ શું છે? મનુષ્ય ક્ષેત્રમાં આપણે જન્મ્યા, આર્ય ભૂમિમાં આપણો માનવ તરીકે જન્મ થયો, માનવ દેહ મળે, અને આર્ય ક્ષેત્ર ને આર્ય કુળ માં જન્મ થાય. જુઓ, કુળ ની સામે આમાં કોઈ ડિસ્ક્રિમિનેશન નથી. હો સમજો, જીન શાસન કદી પણ જીવ માત્ર ને એક કરે છે. કેવી રીતે કરે છે? પરમાત્મા ને પૂછવા માંગ્યું, જો ભગવાન ની વાણી કાલ દીપિકાબેન કહેતા હતા, અનેકાંતવાદ ને આપણે લોકો આટલો બધો ફોકસ નથી કર્યું. જુઓ, આ ચાર માં અહિંસા, શું? જીન શાસન નું સેન્ટર કેન્દ્ર તો તેના ઉપર નિર્ભર છે, અહિંસા ઉપર. તો આપણો વ્યવહાર, આપણો આચાર, આપની પ્રેક્ટિકલ લાઈફ, એનું સેન્ટર શું છે? અહિંસા. પણ વિચારમાં અનેકાંત. અનેકાંત એટલે એક જ વાતને સમજવાના અનેક દ્રષ્ટિકોણ. રિલેટિવિટી નો પ્રિન્સિપલ એ આપણા જૈનોમાં આજે એપ્લિકેબલ નથી લાગતો. શું નથી લાગતો? એટલે આપણી દ્રષ્ટિ એકાંત પકડવા વાળી થઈ ગઈ. એકાંતે પકડ્યું છે, હું માનું તેટલું જ સાચું, મને મળ્યું એટલું જ સાચું. જયારે નાની કે સત્ય એક ઓબ્જેક્ટ છે, એને આપણે બધાના દ્રષ્ટિકોણથી જોવાનું. જો પરમાત્માને જેટલા પ્રશ્ન પૂછવામાં આવ્યા ને, એ દરેકના પૂછનારની અપેક્ષાઓ જુદી જુદી હતી. કેવલી હતા એટલે સર્વજ્ઞતામાં એને દેખાતું હતું કે આનો પ્રશ્ન કઈ અપેક્ષામાં છે, એટલે એને એનો જવાબ કેવી રીતે આપ્યો? એક અપેક્ષા. આ તમને જ પૂછવામાં આવે ને કે જીવનની અંદર મારે ને તમારે પેલું જાણવું છે કે જીવ શું છે. એટલે ભગવાન ને ગૌતમ સ્વામી એ પ્રશ્ન કર્યો કે ભગવાન જીવ કેટલા? ત્યારે ભગવાન નો જવાબ શું હતો? જીવ એક જ છે. શું હતો બેન? એક જ છે. એટલે કેટલા કે પકડી લીધું છે કે બ્રહ્મ છે, એમાં એક જીવ બ્રહ્મા નો છે અને બાકી બધા એના અંશો છે. શું કીધું? આવી માન્યતા ચાલે છે જગત માટે કે આપણે બધા કોનો અંશ છીએ? બ્રહ્મ નો અંશ છે. સમુદ્ર નો અંશ એક પાણીના બિંદુમાં હોય, એટલે જે બિંદુમાં છે એ આખા બિંદુમાં હોય, એ વાત એ અપેક્ષા એ સાચી. પણ આપણે કોઈના આત્માના અંશ છીએ એ વાત સાચી છે નથી. જો દરેક નું એક્ઝિસ્ટન્સ અસ્તિત્વ જુદું છે. તો ભગવાન ને જયારે પૂછવામાં આવ્યું હતું કે ભગવાન જીવ કેટલા, ત્યારે ભગવાન નો જે જવાબ હતો એ જ છે. ત્યારે મંત્રણ શું હતું કે તત્વની દ્રષ્ટિએ જે ગુંદમાં છે, બિંદુમાં છે, એ જ સિંધુમાં છે. એમ જે સિદ્ધ નો આત્મા છે એનું જેવું સ્વરૂપ છે, એવું જ સ્વરૂપ છે. કોનું છે? આપણા બધા. આ પકડી લીધું આપણે, પછી તરત જ ગૌતમે બીજાની અપેક્ષાનો વિચાર કર્યો કે જો આવું કહેશું તો બધા કહેશે હું તો શુદ્ધાત્મ સ્વરૂપ છું, મારે હવે કઈ પાપ દોષ મને લાગતા નથી, હું તો અત્યારે સંસારના ખાડામાં ગમે તેમ કરું પણ મને તો કઈ શું ના લાગે, શુદ્ધ સ્વરૂપી છું. તો જ્ઞાની કે વાત તારી સાચી, પણ તારા શુદ્ધ સ્વરૂપ ને અત્યારે કર્મો એ મલિન કરેલું છે. કેવું છે? સિદ્ધ પરમાત્મા નું આત્મા કર્મ રહિત છે ને આપણો આત્મા કર્મ રહિત છે. એટલે જો ભગવાન નો પેલો જવાબ હતો કે જીવ માત્ર એક છે, પછી તરત એને કીધું ના, એક અપેક્ષા એ જીવ એક જ છે, પણ બીજી અપેક્ષા એ જીવ ના પ્રકાર બે છે. તો કેવા? તો કે સિદ્ધ નો આત્મા ને બીજો સંસારી નો આત્મા. તો કે ભગવાન સંસારી ના આત્મા બધા જ સરખા, આત્મદ્રવ્ય ની અપેક્ષા એ બધા સરખા, પણ કર્મ ની અપેક્ષા એ જીવ ના એકેન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય, પંચેન્દ્રિય વગેરે તો પડ્યા પાછા, પાંચ ભેદ પડ્યા ને. તો કે પછી ભગવાન એકેન્દ્રિય ના જીવ બધા સરખા? એકેન્દ્રિય માં કહી દીધું કે સ્થાવર હોય, એને માત્ર કાયા જ મળી હોય, તો આપણે એમ માની લીધું કે બધા જીવ સરખા. ત્યારે ભગવાન એ કીધું એકેન્દ્રિય માં પણ એના કર્મો ની અપેક્ષા છે. પછી શું છે? તેમાં પૃથ્વી છે, પાણી છે, અગ્નિ છે, વાયુ છે ને વનસ્પતિ છે. પછી વનસ્પતિ ના પાછા કેટલા ભેદ? તો પરમાત્મા એના અનંત ભેદ આપણને બતાવ્યા. એમ કરતા કરતા તેન્દ્રી તેન્દ્રી ચૌરેન્દ્રી પંચેન્દ્રી ખાતા કુલ જીવના ભેદ કેટલા થઈ ગયા? અનંત. એટલે કોઈ એમ કે ભગવાન ગરીબ કે છે કે જીવે, પછી કે છે કે જીવે પ્રશ્ન સ્થાવર, ગરીબ કે છે કે સ્થાવર માં પાછા પાંચ છે, વળી કે છે તો જીવ ખરેખર ભગવાન નો કયો આન્સર સાચો, કયો જવાબ સાચો? બધા જ જવાબ પૂછનાર ની અપેક્ષા પ્રમાણે સાચા. ને આપણે બધા પૂછનાર ની અપેક્ષા જાણતા નથી કે શાસ્ત્ર વાક્ય માં ક્યાં રેફરન્સ મૂકવામાં આવ્યો છે, કયા રેફરન્સ નું કોન્સેપ્ટ માં છે. એટલે હું ને તમે વર્તમાન કાળ માં આપણા પોતાની બુદ્ધિ ની એક તો મંદતા, આપણી પાસે શું છે, બુદ્ધિ મંદ છે, વિષય ગ્રહણ છે અને સમય અતિ અલ્પ છે. આપણી મર્યાદા શું છે? મનુષ્યની જિંદગી એક મુઠ્ઠીભર આયુષ્ય, એમાં આપણે આટલા રહસ્યનો પાર પામવો છે. અને દેવતાઓના આયુષ્ય કેટલા? અસંખ્યાતા વર્ષ, અસંખ્યાતો કાળ. હું ને તમે કદાચ 12 માઇલ નું ડિસ્ટન્સ કાપીને ગુરુ ભગવંતો ના વ્યાખ્યાન સાંભળવા માટે ન જઈએ એવું બન્યું છે? મત બન્યું, બને છે મત બનતું. પણ 12મા દેવલોક થી અસંખ્યાતા યોજન કાપીને, 9 ગ્રહવર્ત માંથી અસંખ્યાતા યોજન કાપીને, અનંત માંથી અસંખ્ય દેવતાઓ છે દેવલોક માંથી, એમાંના પણ અસંખ્યાતા ક્યાં આવે છે? રોજ સંવત્સરણ માં આવશે. એટલે એની પાસે સમજવાનો પાર કેટલો છે? આપણા કરતા લાંબો થયો કે એના આયુષ્ય કેવડા? અસંખ્યાતા વર્ષના. એટલે એવા અસંખ્યાતા કાળ સુધી પણ એ પરમાત્માના જ્ઞાનને જરૂર સાંભળે છે. એટલે એની પાસે પાછું જ્ઞાન કેવું છે? આપણી પાસે મતી ને શ્રુત, ને પણ કેવું દોહડાયેલું. એમની પાસે મતી શ્રુત ઉપરાંત અવધિ જ્ઞાન છે. એટલે એને સમજવું સહેલું પડે કે ન પડે? એટલે મારા ને તમારા કરતા એ અપેક્ષા દેવતાઓને તપ વધારે છે. પણ પાછા જ્ઞાની શું કરે છે? પાછા રિવર્સ માં આવે છે. પણ માનવ તારી પાસે જે તાકાત છે એ તાકાત કોની પાસે નથી? તો હવે આપણે એક અપેક્ષા એ મનુષ્યની શક્તિ વધારે, એક અપેક્ષા એ દેવની શક્તિ પણ વધારે છે ને. પણ બોટમ લાઈન શું? તો કે અલ્ટીમેટ ગોલ સુધી પહોંચાડવામાં કઈ શક્તિ કામ કરે? આવો એકલી શરીર જેમાં રોગ ના આવે, કદી પણ વૃદ્ધત્વ ના આવે, શરીરના ધર્મો ન બદલાય, સાધન એટલું મજબૂત. અને અવતારિક શરીરમાં આજે અહીંયા બેઠા છીએ ને, હમણાં એક આવે તો પથારી ભેગા થાય કે 6 મહિના સુધી એક સામાયિક લેવા માટે પણ સક્ષમ ન રહીએ, તો પણ જ્ઞાની કે છે કર્મક્ષય કરવામાં તારું અવતારિક શરીર આ દેવતાના વૈક્રય શરીર કરતા ચડી છે. તારા જ્ઞાન પાસે ભલે મતી શ્રુત જેટલું જ હોય, પણ દેવતાના અવધિ જ્ઞાન અને અવધિ દર્શન જે સર્વાધિક નો દેવતા છે, ત્યાં સુધીનું જ્ઞાન ધરાવે તો કે ઉપર સિદ્ધ શિલા માત્ર ન દેખે અને નીચે તો અધોલોક નો 7મી નર્ક ના તળિયા સુધીનો બધો જ ભાવ એ દેખે, તો પણ એ જ્ઞાન માંથી એ કેવલ જ્ઞાન ન પામી શકે. શું ન કરી શકે? એની વિશાળતા છે, પણ એની અંદરમાં સેન્ટર સુધી પહોંચવાની ક્ષમતા જે છે એ નથી. એટલે આવો મનુષ્ય અભાવ એક અપેક્ષા એ નબળો પણ કહેવાય, પણ એક અપેક્ષા એ જ્ઞાની કે છે સૌથી શ્રેષ્ઠ અને ઉત્તમ છે. તો મારે ને તમારે જે જ્ઞાન પ્રાપ્ત કરવું છે એની મર્યાદા સમયની ભલે ઓછી છે, આપની બુદ્ધિની ક્ષમતા પણ ઓછી છે, પણ એકમાત્ર જ્ઞાન ગુણ અને બીજો દર્શન ગુણ એ બે જો આપણે આબોમાં જાળવી લઈએ, વિસ્તારથી ન જાણીએ, કદાચ બધા અગમો ન જાણીએ, પણ પરમાત્મા એ બતાવેલા આ પંચાચાર એને જો આપણે જાણી લઈએ, એમાં એક વખત શ્રદ્ધા મૂકી દઈએ અને પછી એના આચાર ધર્મમાં આપણે આવી જઈએ તો જ્ઞાનસ્ય ફલમ વિરતિ. જ્ઞાનનું ફળ શું છે? વિરતિ. બોટમ લાઈન એ છે કે મને ને તમને જ્ઞાન થાય કે આમાં ઝેર છે, પછી ઝેર છોડવા માટે કેટલા પ્રયત્ન કરવા પડે? છૂટી જાય કે ના છૂટી જાય? તો મને ને તમને સંસાર છૂટ્યો નથી એ શું બતાવે છે? જ્ઞાન નથી, જાણકારી છે, માહિતી છે, પણ જ્ઞાન નથી. કારણ કે જ્ઞાન શબ્દ ની અંદર શું સમાઈ ગયું છે? દર્શન શબ્દ, શ્રદ્ધા શબ્દ. એટલે આજ સુધી મેં ને તમે જ્ઞાન કર્યું પણ જ્ઞાન આચાર માં નથી આવ્યા. શું કર્યું? જ્ઞાન કર્યું પણ એને આચાર માં નથી લાવ્યા. દર્શન એટલે શ્રદ્ધા કરી, પણ શબ્દો ની શ્રદ્ધા કરી, અનુભવ માં નથી ઘૂંટ્યું. એટલે મારા ને તમારા જીવનમાં પરમાત્મા એ બતાવ્યું છે કે અનંત કાળમાં જે નથી જાણ્યું હવે એ આબોહમાં જાણી લેવું છે. અનંત કાળમાં જે જાણ્યું અને ખોટું હતું છતાં પણ જે છોડ્યું નથી એ આબોહમાં શું કરવું છે? છોડી દેવું છે. મેં બે દિવસ પહેલા આપણા ઉપાધ્યાયમાં વાત કરી હતી કે કંપનીને મેનેજરની જરૂર હતી. એને ઇન્ટરવ્યુ લીધો અને એમાં જે કેન્ડિડેટ હતો એની પાસે આખી દુનિયાનો જ્ઞાન, જેટલા પ્રશ્ન પૂછવામાં આવ્યા એક્યુરેટ જાણે કોમ્પ્યુટર એવા જવાબ આપ્યા, અને છેલ્લે કંપનીના મેનેજર બનાવવા માટેની યોગ્યતા માટે એને પ્રશ્ન કરવામાં આવ્યો કે આ કંપનીને આગળ વધારવા માટે તમે કયા જાતના રસ્તાઓ અપનાવશો? એ વખતે કે મને એની ખબર નથી. શું ખબર હતી? આખી દુનિયા વિશે ખબર હતી, પણ માત્ર જે કામ એને કરવાનું છે એ કામ વિશે ખબર નથી. તો એને કોઈ કંપનીનો મેનેજર બનાવે ખરા? પણ ધારો કે એને હિમાલય કેટલા ફીટ ઊંચો છે, ચાર પર્વતમાં કેટલા વર્ષ સુધી બરફ રહેશે એની ખબર ન હોય, પણ કંપનીને કેવી રીતે લોસ પ્રોફિટ કઈ રીતે કરવો એના માટેની જ્ઞાનની માહિતી હોય તો એ જ્ઞાની કહેવાય કે ન કહેવાય? એ મને ને તમને અનાદી અનંત ભૂતકાળ મેં ને તમે જે જ્ઞાન કર્યું એમાં બધી જ આપણે જ્ઞાનની વાતો શીખી લીધી છે. પણ માત્ર ને માત્ર હું કોણ છું, ક્યાંથી આવ્યો, ક્યાં જવું છે, શા માટે ભ્રમણ, શા માટે આ બધા ભાવોમાંથી પસાર થવું પડે એનું જ્ઞાન આપણે કર્યું નથી. એટલે મનુષ્યના ભાવમાં જયારે આપણે આ જ્ઞાન કરશું સ્વદ્રવ્યનું સ્વભાવનું આત્માનું ત્યારે બધા જ જ્ઞાનનું શું આવશે? પૂછતો આવશે, પૂર્ણ વિરામ આવશે. તો જ્ઞાની મને તમને કહે છે આ જાણ્યા પછી આપણે એને શ્રદ્ધામાં બેસાડવું છે કે આ આમ જ છે. જો જીવનમાં આપણે દર્શનાચાર, દર્શનાચાર એટલે નિશંકપણે કોઈ પણ પ્રકારના વન પોઈન્ટ પણ સંસ્કારના કારણ વિના એકાંતપણે આપણે બધું બેન માની લઈએ અને છેલ્લી એક વાત ન માનીએ તો આખી વાત આપણને કીધી કે આટલું છે આટલું છે આટલું છે, છેલ્લે બેનને રસોઈ બનાવવાનું કીધું હોય અને એમાં છેલ્લે જેનું એક વસ્તુ એવી ના પડતી હોય કે જેને કારણે એ વસ્તુ પરિપૂર્ણ બને, બધી રસોઈ કર્યા પછી એમાં નિમક જ ના નાખ્યું હોય તો એ વસ્તુ બરાબર બનતી નથી. એમ પ્રાણી મને તમને કહે છે કે આપણી શ્રદ્ધામાં પૂર્ણતા સુધી આવી નથી એટલે આપણા સાધનાનો માર્ગ ક્યારેય પૂર્ણ બન્યો નથી. તો હવે જ્ઞાન અને દર્શન વડે આપણે જે આચારમાં આવ્યા એના વડે આપણે ચારિત્રાચારમાં જવું છે. તો જ્ઞાની મને તમને સમજાવે છે કે આ કાળમાં આ ભાવમાં દેવતાઓએ જેને માટે થઈને આખા દેવલોકને છોડવાની તૈયારી રાખી છે. વિચાર કરજો ક્યારે છે, લક્ષ્મી 5 મિલિયન ના હાઉસમાં દેવતા કેમાં રહીએ? દેવલોકમાં આપણું આ માર્બલ ફ્લોરિંગ છે ને ત્યાં ભોયતળિયા છે ના છે રત્નોના, એનો વૈભવ અત્યારે ગાવા દેખીએ તો સારું આવે, પણ કહેવાનું એ છે કે મારીને તમારી કલ્પના બહારનું એવું વૈભવિક સુખ ત્યાં છે. એવો દેવતા એ બધું જ છોડીને આ પૃથ્વીના પટ ઉપર જન્મ લેવા માટે શું કામ કરશે? એના બદલા મેં શું આપવા તૈયાર છે ખબર છે બેન? કે જે જીવને અસંખ્ય અસંખ્ય દેવોનું સ્વામિત્વ મળ્યું હોય અને અસંખ્ય કાળનું આયુષ્ય મળ્યું હોય, અસંખ્ય દ્વીપોનો માલિક હોય, આપણી પાસે એકાદ આઈલેન્ડ ખરીદાઈ ગયો હોય તો પણ આપણે કેટલી જગ્યાએ જાહેરાત કરી હોય કે હવે તમારી પાસે શું છે, એક આઈલેન્ડ છે. પણ આ ઇન્દ્ર કેટલા દ્વીપોના માલિક છે, કેટલા આઈલેન્ડ ના માલિક છે ખબર? અસંખ્યા દ્વીપો, એ અસંખ્યા દ્વીપોની માલિકી હોય અને 1 લાખ યોજનનો જે વેરું પર્વત છે એ સોનાનું વેરું પર્વત છે, એનો અધિપતિ કોણ ગણાય? શક્રેન્દ્ર ગણાય. એવા શક્રેન્દ્ર વજ્રના ધરનાર, આપણા બધા બોમ્બ છે ને એ બધા બોમ્બને ખતમ કરવા હોય તો એક જ વજ્રનો પ્રહાર કરે તો એક મોમેન્ટમાં શું થઈ જાય, એ ખતમ થઈ જાય એવું મહાન હથિયાર જેના હાથમાં છે એવા એના સ્વામી અર્ધો રજ્જુ એટલે આખો ત્રીજો લોક છે ને એનો બરાબર અડધો ભાગ, એ આખે આખો અડધો ભાગ એટલે કે આખું દક્ષિણ ક્ષેત્ર એનો નાયક કોણ છે? શક્રેન્દ્ર મહારાજા. આજે આપણા વર્તમાનમાં વિચરતા સંતો પણ છે ને એક જમીન ઉપર મળમૂત્ર વગેરે પરછવા હોય તો પણ એને કોની આજ્ઞા લેવી પડે? શક્રેન્દ્ર મહારાજા. એ આપણને દેખાતા નથી હો, પણ આ પૃથ્વીને આપણે કશું પણ નુકસાન કરીએ છીએ એની નોંધ કોણ લઈએ છીએ? પેલા કેતા દૈવી પ્રકોપ છે, આજે આપણે એને ગ્લોબલ વોર્મિંગ કહીએ છીએ. પણ વોર્મિંગ કરવાના કારણો ને સાધનો કોણે આપ્યા? આપણે. પછી આપણા ઉપર એનો પ્રકોપ જે ઉતરે ને તો એ વખતે એને પોતાની વ્યવસ્થામાં ખામી કરનારા હોય. આપણે જો વ્યક્તિગત રીતે આપણે એમાં જવાબદાર હોય કે ન હોય, પણ આપણે સમૂહમાં બધા એના જવાબદાર છીએ, એટલે આખી માનવ જાત એના કટુપળ જોઈ રહી છે. પણ કહેવાનું એ છે કે આવા સત્રેન્દ્ર જેવા દેવતાઓના આ દેવપદને પામવા માટે પૂર્વે એને શું કર્યું હશે? ચારિત્ર પાડ્યું હોય, શું કર્યું હોય? ત્યાગ કર્યો હોય, હોમ ના કર્યા હોય, કોઈ પણ પ્રકારે ત્યાગ અનુસર્યા હોય. અને હવે ઈ જે પેલા પણ ત્યાગ હતો, વર્તમાનમાં આટલા ભોગ છે, પણ હવે પાછા જેને જંકે છે એ ત્યાગ છે. વિચારો કે આટલા ભોગની વચ્ચે પણ આવા ત્યાગની જંખના એને સુકામ થાય છે. કારણ કે આટલા પરાકાષ્ઠાના ભોગ ભોગવતા પણ એને કદી પણ તૃપ્તિનો અનુભવ નથી થયો. શાનો અનુભવ નથી થયો ભાઈ? પુષ્ટક નથી આવ્યો. પુણ્યના ઉપભોગને કદી પૂર્ણ વિરામ હોતું નથી. ગમે જેટલું પરાકાષ્ઠાનું પુણ્ય આવે તો પણ જીવ અધૂરો અધૂરો રહે છે. તો પૂર્ણતાને પ્રાપ્ત કરવા માટે જ્યાં આપણે પહોંચ્યું છે એ માર્ગને પામવા માટે જ્ઞાનીએ બતાવ્યું છે. પૂર્વે ચારિત્ર પાડનારા, વર્તમાનમાં ભોગ ભોગવનારા પણ આખરે પાછા એ ભોગ છોડશે ત્યારે જેને પૂર્ણ વિરામ મળશે. તો હું ને તમે તો આ ભૂમિકાએ આવી ગયા છે ને, કેટલું મૂલ્ય ચૂકવ્યું હશે બેન? વિચાર કરો, આ મનુષ્ય ભોગ થવા માટે મેં ને તમે એટલું કિંમત ચૂકવી છે કે હવે આપણે જો એનું મૂલ્ય સમજ્યા હોય તો આ ભોગને આપણે શું ન કરવો જોઈએ? વેરફી ન નાખવો જોઈએ. આપણે વેરફી રહ્યા છીએ ખરા બેન, લાગે છે? તો હવે પચ્છા રીતે પયાયા ક્ષિપમ ગચ્છંતિ અમર ભવણાય. પરમાત્મા શું કે છે? પચ્છા રીતે પયાયા, એક થોડી પર્યાય પણ જો આપણે બચી હોય અને તારે શીઘ્ર સુખના સ્થાનમાં પહોંચવું હોય, જે સીમ પીવો તવો સંજમો, તો તને શું પ્રિય હોવું જોઈએ? જેને તપ અને સંયમ, જ્ઞાન અને દર્શન પ્રિય છે, ક્ષમા વગેરે જેને પ્રિય છે, એ આત્મા જ સમયને શું કરી શકે છે? સાર્થક કરી શકે છે. તો આવી સમયની સાર્થકતા પ્રાપ્ત કરવા માટે ઉત્કૃષ્ટ ચારિત્ર એટલે સાધુપણ અને મધ્યમ ચારિત્ર એટલે શ્રાવકપણ. હું ને તમે આજે કોઈ સાધુ નથી બની શકવાના. આપણે શ્રાવક બનીને આ ભોગની અંદર થોડીક પણ જાગૃતિ કેળવીએ. શ્રાવક બનવામાં ત્યાગી નથી બનવાનું, પણ વૈરાગી બનવાનું છે. શું બનવાનું છે? ત્યાગી માં વૈરાગી માં શું ફરક? ત્યાગી એ બધું છોડી દેવું પડે અને વૈરાગી એ શું કરવું પડે? એની અંદર માં આસક્તિ છોડવી પડે. જો એક માણસ પ્લેન માંથી કૂદકો મારે, એ એમને કૂદકો મારે, અને બીજા પાસે પેરેશૂટ એ લઈને કૂદકો મારે, તો પેરેશૂટ વાળો બચી જાય કે ના બચી જાય? એમ હું ને તમે આ સંસારમાં આ ભવ સાગરમાં પાંચમારામાં જો આપણે ચારિત્રાચાર રૂપી પેરેશૂટ હાથમાં લઈ લેશું અને પછી ગમે એટલી ઊંચાઈથી પટકાશું તો પણ આપણે ત્યાં મળી જવાના ચાન્સ બહુ ઓછા થશે. પણ જો પેરેશૂટ વિના પડ્યા તો શું થશે? અવશ્ય અવશ્ય નાશ થઈ જશે. તો આવું પેરેશૂટ પરમાત્મા એ શ્રાવકપણાનું બતાવ્યું છે. એક વખત આપણે સમુદ્રમાં હોઈએ અને આપણને નાવ ન મળી હોય અને આપણે ડૂબી જાય તો ઓબ્વિયસ છે, ઓકે, કારણ કે સમુદ્રનો સ્વભાવ છે. પણ જેને નાવ પણ મળી હોય અને છતાંય ડૂબે તો એ કેવું કહેવાય? ઝડપ કહેવાય. એ મને ને તમને આ સંસાર સાગરમાં જીન શાસનની નાવ મળી છે. શું મળી છે? જો જીન શાસન શબ્દ વાપરું બેન ત્યારે માઇન્ડ વેર આ સંકુચિતતા નથી. શું છે બેન? શ્રેષ્ઠતા છે. હીરાને હીરો જ કહેવાય અને કોનીને કોની જ કહેવાય, ગોળને ગોળ કહેવાય અને ગોબરને ગોબર કહેવાય. ગમે એટલી સમાનતાની વાતો આપણે કરીએ પણ ગોળને ગોબરને એક વેલ્યુ આપશું? એક કાચનો ટુકડો અને બીજો સામે કોની ગમે ટુકડો, બંને તત્વની દ્રષ્ટિએ કાચ જ છે. પણ એકનું મૂલ્ય આપણે કરોડોમાં ચૂકવીએ ને એકનું કોડીમાં ચૂકવીએ તો એમાં કોઈ ભેદભાવ કહેવાય કે વિવેક કહેવાય? શું કહેવાય? મારે ને તમારે આ ભૂમમાં વિવેક કરવાનો છે. ચારિત્રની વાત આવે ત્યારે કન્ફ્યુઝ નથી થવાનું કે આ દ્રવ્ય ચારિત્રની વાત છે. એની વાત છે ભાવપૂર્વકના, જ્ઞાન દર્શન પૂર્વકના ચારિત્રની વાત છે. માતા શબ્દ વાપરીએ ને તો માતા શબ્દ તો સૂચવે છે કે સંતાન વાળી જ હોય, પણ સ્ત્રી બોલીએ તો મે બી મે નોટ બી, રાઈટ? એટલે ભગવાને જ્યાં જ્ઞાન દર્શન ચારિત્ર શબ્દ વાપર્યો છે, જ્ઞાન દર્શન ચારિત્ર તપ વાપર્યા છે, ત્યાં સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર અને સમ્યક તપ સમજવાનું. શું કરવાનું છે તે કિટકોર બ્રાન્ચે, અને પછી આપણે આગળ વધીએ છીએ કે જો આપણે આ મનુષ્ય ભૂમાં સાચા હાથમાં શ્રાવકાચાર પાડીએ, એટલે જેમ બોટ ન મળેલો સમુદ્રમાં પડેલો પ્રવાસી ડૂબે તો સ્વાભાવિક છે, પણ બોટ મળ્યા પછી પણ ડૂબે તો શું કહેવાય? આશ્ચર્ય. એટલે કાં તો એને બોટ પકડી લે, અને કાં પકડી હતી તો એમાંથી કૂદી પડ્યો. શું કર્યું તું? પોતે ડૂબતો તો બચવું તું, બોટ આવી તો એને કાં તો બોટ પકડીને પ્રમાદથી, અને કાં પકડ્યા પછી મૂર્ખાઈથી પાછો કૂદી પડ્યો. તો હવે આપણે શું કરવું છે બેન? જીમશાસનમાં પંચાચારની બોટ મળી છે, પ્રમાદથી એને પકડવી નથી ને ડૂબવું છે, કે પકડીને સંશયો વડે, શંકાઓ વડે, અલ્પજ્ઞતાને કારણે એમાંથી બીજે કૂદી પડવું છે? ઉપરથી નીચે જવું સહેલું કે નીચેથી ઉપર જવું સહેલું? એટલે જીન શાસન માંથી લોકો ઓછા થતા જાય તો આશ્ચર્ય નથી. શું કામ? ડાઉન. કોઈ પણ વસ્તુમાં નીચે ઉતરવું હોય તો ઈઝી, કે નીચેથી ઉપર જવું હોય તો? આ તો જન પ્રવાહને નીચે ઉતરવામાં કોઈ તાકાત નથી લાગતી, પણ ઉપર ચડવામાં તાકાત લાગે છે. એટલે આપણે એમ કહીએ કે જૈન ધર્મ આવો છતાં પણ એની અંદર આટલા ઓછા લોકો કેમ છે? કારણ કે કડક આચારનું પાલન, જીવનને બંધનમાં મૂકવું પડે, સમજદારીમાં મૂકવું પડે, સંયમમાં રહેવું પડે, બેફામ જિંદગી જીવાય નહીં, જાગૃતિ કેળવવી પડે. શું કેળવવી પડે? જાગૃતિ. આપણને બીજું બધું ગમે છે, પણ જરા ધ્યાન રાખવાનું કે ને તો કે આપણે સ્ટ્રેસ આવે છે. શું કે? ત્યારે જીન શાસનની એક જ ફરજ છે, જાગૃત રહે. કારણ કે જવાબદારી મોટી છે ભાઈ. એક માણસ સાયકલ લઈને જતો હોય બીજી સાથે, હવે એને કદાચ ખરાબ જોડું આવ્યું તો એને પડે પડે તો કેટલું વાગે? બીજો માણસ કાર ચલાવતો હોય, એને પણ કદાચ જોડું આવ્યું તો એનો એક્સિડન્ટ કેટલો મોટો થાય? અને ત્રીજો ફ્લાઇટ ચલાવતો, પ્લેન ચલાવતો હોય, એ જોડું ખાઈ જાય શું થાય? એટલે ગતિ જેટલી ઝડપી, જેટલું સાધન જેટલું તીવ્ર, એટલી જાગૃતિ વધારે. તો મારે ને તમારે જીન શાસનમાં જન્મેલાએ સૌથી વધુ જાગૃત રહેવું છે, કે આ દુનિયાના પ્રવાહો આપણને ખેંચી ન જાય. જો ક્યાંય અટકવું નથી બેન. હમણાં જ ભાઈ કહેતા હતા કે આપણે ત્યાં સાંભળ્યું કે ન દિગંબરે ન શ્વેતાંબરે, ન તર્કવાદે ન તત્વવાદે, કષાય મુક્તિ ખલ મુક્તિ રહેવ. મોક્ષ એમાં છે, દિગંબર મતમાં છે, શ્વેતાંબર મતમાં છે, તર્કવાદમાં છે, તત્વવાદમાં છે, ક્યાં છે? માત્ર ને માત્ર કષાય મુક્તિમાં છે. એટલે જે કષાયમાંથી મુક્ત કરાવે, જે આપણને આપણી નબળાઈઓમાંથી મુક્ત કરાવે, જે આપણને અજ્ઞાનમાંથી મુક્ત કરાવે. સા વિદ્યાયા વિમુક્તયે, વિદ્યા તે કે જે મુક્ત કરાવે, વિજ્ઞાન તે કે જે પ્રકાશ કરાવે, આચાર તે કે વિવેક શીખવે. શું? વિવેક વડે આપણે આગળ વધવું છે. તો હવે આપણે એ વાત ઉપર આવીએ છીએ કે પંચાચારમાં તેને ચાલીસ પાડે એવું શ્રાવક પણ લેવા માટે, અથવા તો પંચાચારના પાલક તરીકે આપણી જાતને ક્યાંય પણ આપણે કેન્દ્રિત કરવી હોય તો એના માટે જ્ઞાનીએ કીધું છે કે આ બેબી છે ને, તમે બહાર જાઓ તો એને તમે સૂચના દઈને જાઓ કે બેટા તું ઘરમાં રહેજે, તો તમે શાંતિ રાખો ને બાકી મારી બેબી ક્યાં છે? ઘરમાં છે. પણ એ જ બચ્યું રસ્તા ઉપર નીકળી ગયું હોય તો મા બાપને કેટલી ચિંતા થાય? એમ મારીને તમારી ગુરુ માતા, પરમ ગુરુ એવા પરમાત્માએ આપણને કીધું તારા ઘરમાં રહેજે. શું કીધું છે? હવે આપણે બધા વિચારવાનું છે કે આપણે ઘરમાં છીએ કે બહાર છીએ. હું ને તમે ઘરમાં નથી રહ્યા ને એટલે જ ભટકીએ છીએ. જે દિવસે ઘરમાં આવ્યા, જે પરમ શાંતિનો અનુભવ કરશું, જે પરમ સમતાનો અનુભવ કરશું, જે અંદરમાં આત્માના આનંદનો અનુભવ કરશું, પછી બહાર ભટકવાનું મન નહીં થાય. તો હવે આવા ભગવાને 11 ઘર બતાવ્યા છે. આમ તો 11 પ્રતિમા બતાવી છે જુદા અપેક્ષાએ, પણ મારે ને તમારે આપણા સમયની મર્યાદામાં થોડો આજે સમય વધારે આપશો. કઈ વાંધો નહીં, જો તમે બધા જયારે સંગીત ની મહેફિલ માં બેઠા હોય દુબારા કરી, અને ઓલો બિચારો સંકેલો કરતો હોય તો કે નહીં થોડા ચલાવો ચલે, બોલો કે ભાઈ અમે કઈ બજાર નથી માંડી ગયા, અમારો દુકાન વધારવાનો ટાઈમ થયો છે, પણ એને દુકાન વધારવા ન દઈ આપણે થોડું કરવાની કોશિશ કરશું બેન, પણ મારા ને તમારા જીવન નો પ્રાયમ થાય. આપણે જે ભટકવામાં બહાર કાઢીએ છીએ એને બદલે આ નાના નાના પોઈન્ટ છે કે જે આપણા માટે શું કરશે ને, જીવનમાં એક માર્ગદર્શન કરશે. તો આપણે નક્કી કરીએ કે ભગવાને પેલું બતાવ્યું છે, પેલું ઘર એટલે મનુષ્ય ભાવમાં આર્ય ક્ષેત્રના ઉત્તમ કુળમાં પાંચ ઇન્દ્રિય પૂર્ણ વડે દીર્ઘાયુષ્ય વડે જે જિંદગી મળી છે એવું મનુષ્યનું આયુષ્ય. આપણી પાસે શું છે? મનુષ્ય ભાવ છે, પાછું આર્ય ક્ષેત્ર. એટલે જુઓ, આ ધરતીને હું અનાજે નથી કહેતી, ક્ષેત્રની અપેક્ષા એ અનાજે છે. શું છે? ક્ષેત્રની અપેક્ષા. પણ ભગવાન મહાવીર પણ અનાજે ક્ષેત્રમાં વિચરીને પોતાના આર્યતાના ભાવોને શું કરી શક્યા હતા? પ્રસરાવી શક્યા હતા. એક જ જઈ વિશ્વમાં જ્યાં જ્યાં ગયો ત્યારે આર્યતાનું શું કર્યું છે બેન? આખું આભા મંડળ તૈયાર કર્યું છે. એટલે આર્ય ક્ષેત્રમાં હોય તો આપણને સહારો વધુ મળે. જો આ બચ્યું છે ને બેન, એ ત્યાં જઈને જૈન ધર્મ ની વિરુદ્ધ નું આચરણ કરતું હોય આર્ય ક્ષેત્ર ના વાતાવરણમાં, તેને કોઈ પૂછશે હું આવું કેમ કરે છે? બરાબર ને? આ ક્ષેત્ર ની વાત કરું છું. અને અહિયાં જૈન ધર્મ નું આચરણ કરવું હોય તો બધા પૂછશે તું આવું કેમ કરે છે? વા ન કરતા હોય તો પૂછે, નહીં કરતા હોય તો પૂછે. ત્યાં આપણું જૈન નું બચ્ચું બેન નોનવેજ ખાતું હોય તો આશ્ચર્ય થી આંખ ફાટી જાય, કરે શું ખાય છે? અને અહીંયા ન ખાતા હોય પૂછે તમે આ કેમ ખાતા નથી? એટલે બરાબર છે ને? એટલે કે જેને આપણે પ્રેશર કહીએ છીએ. પણ મનુષ્ય હોવું, આર્ય ક્ષેત્ર મળવું, એમાં પણ ઉત્તમ કુળ મળવું. ઉત્તમ કુળ નો મહિમા જીન્સ માંથી આવેલો. શેમાં આવેલો સાહેબ? આજે તમે અત્યારે આટલા ક્રિમિનલ જુઓ એમાં એવરેજ કાઢજો કે ક્રાઇમ કરનારોમાં જૈન કેટલા, હિંસક ગુના કરનારોમાં બહુ રેર મળશે ને, કારણ કે એના લોહીમાં જ એ ક્રૂરતા નથી. પછી કોઈ ભટકી જાય એ જુદી વાત છે, કોઈ પણ વાતાવરણ ને કારણે, કોઈ અંદર ના ઇન્સ્ટિંક્ટ માંથી પ્રગટેલા લોભ ને કારણે, મોહ ને કારણે. પણ એવરેજ માં એટલે આપણને જે ઉત્તમ કુળ મળે ને, તેમાં પેલી તો ભૂમિકા જ એવી મળે કે ત્યાં ગુનાઓને પનપવાની, વિકસવાની તક ઓછી મળે. પછી આ એક ક્ષેત્ર હોય, ઉત્તમ કુળ હોય ને પાંચે ઇન્દ્રિય પૂર્ણ હોય, તો આપણે જે કાર્ય સિદ્ધિ કરવી છે એમાં આપણને અટકાયત ન આવે. પછી દીર્ઘાયુષ્ય મળે. આપણું આયુષ્ય 6 મહિનામાં પૂરું થઈ ગયું હોય જન્મીને, તો આપણે મનુષ્ય બહુ પામ્યા પછી કઈ ન કરીએ. હવે દીર્ઘાયુષ્ય તો મળે, પણ પાંચે ઇન્દ્રિય પૂરી ન હોય તો, અને પાંચે ઇન્દ્રિય પૂરી હોય પણ સ્વસ્થ શરીર ન હોય, જન્મ્યા ત્યારથી વેજીટેબલ હોઈએ અથવા તો એને હર્ટ અઠવાડિયે નાની ઉંમરથી ડાયાલિસિસમાં જવું પડતું હોય, એવા કારણોસર કે જેમાં આરોગ્યની મંદતાને કારણે મનને પણ અટકાયત થાય. એટલે આ બધું થઈ ગઈ પુણ્યની ભૂમિકા. શું થઈ ભાઈ? પણ આવું તો આવા તંદુરસ્ત માણસો ઘણા છે. હવે એને સદગુરુ નો યોગ મળવો. શું મળવું? જેને જેને સદગુરુ નો યોગ મળ્યો, જો ગુરુ ની મહત્તા જાય ને તો એક અઠવાડિયું પણ ઓછું પડે. પણ મારા ને તમારા જીવનમાં સદભાગ્ય, આપણને પેલા ગુરુ આપણા અરિહંત પરમાત્મા, પછી આપણા ગણધર ભગવાન, અને એની 5 પરંપરાએ આજે જે ગુરુ મળ્યા છે, ગુરુમાં માત્ર આપણે અપેક્ષા એટલી કરી શકીએ કે આચાર ધર્મ નું પાલન કરનારા હોય. તમે બધા પંચાચાર પાલવા વાળા, આપણે આચાર્ય ભગવંત ની સ્થાપના જે કરીએ છીએ ત્યારે એના ગુણ બોલો છો ને, કેવા હોય આચાર્ય? તો મારે તમારે ખૂબ વિવેક બુદ્ધિ રાખવાની જરૂર છે કે આપણે ભટકી નથી જવું. જે પથ્થર ની નાવ માં બેસે એ તરે, દોનો બુડે બાપડે બે જ પથ્થર કી નાવ. પથ્થરની નાવમાં બેસી જશું તો નાવ પણ ડૂબશે ને આપણને પણ ડૂબાડશે. એટલે નાવ એવી પસંદ કરવી છે કે જે સ્વયં કરે ને આપણને પણ તિન્નાણમ તારિયાણમ. આવા ગુરુ જેને મળે એ મોટામાં મોટો સદભાગ્ય. અને સદગુરુ નો યોગ મળ્યા પછી શું મળે? સત્શાસ્ત્ર નું શ્રવણ મળે. ગુરુ તો મળ્યા, પણ આપણે ક્યારેય સત્શાસ્ત્ર નું શ્રવણ ન કરીએ તો, ને સત્શાસ્ત્ર નું શ્રવણ કર્યા પછી શું મળે? શ્રદ્ધા મળે. શ્રદ્ધા પરમ દુર્લભ. પરમાત્મા એ કીધું દુર્લભ એ કરવું માણસે ભરે, મનુષ્ય નો બહુ દુર્લભ. પણ એનાથી દુર્લભ હોય તો શ્રદ્ધા છે. તો આવી શ્રદ્ધા સુધી આપણે બધા પહોંચી ગયા છીએ. ગ્રાન્ટેડ કરું છું, ત્યાં સુધી આવેલા આપણે આટલા 9 પોઈન્ટ ઉપર, 9 સીમા ઉપર પહોંચી ગયા છે. હવે બાકી શું દે છે? સંજોમમીય વીર્ય, સંયમમાં વીર્યનું પોરવવું, એટલે કે આચાર ધર્મ. હું ને તમે આટલું કર્યા પછી જો આચાર ધર્મ ન પાડીએ, બોટ સામે આવી હોય, સુકાની એ નાનકડી હોળી પણ મોકલી હોય, સ્ટીમર આવી છે હું તને હોળી મોકલું છું, આ તોફાનમાં આ મોજાઓ વચ્ચે હોળી માત્ર બે પળને માટે તારી નજીક આવે એ વખતે તું સુખજે ને પકડી લેજે, એમ મારા ને તમારા આયુષ્યની આ ઘણી ગાંઠી પળમાં નાની કે છે હવે હોળી તારી નજીક આવે અને સ્ટીમર સામે દેખાતી હોય એ વખતે તું ચોખ્ખું ખાઈ ગયો, એ વખતે પ્રમાદમાં રહ્યો તો આ પ્રવાસ તને ક્યાં લઈ જશે? પાછું મધ્યરીએ લઈ જશે. તો આપણે હવે પેલું કામ એ કરવાનું છે, મારે ને તમારે શ્રાવક બનવું છે. શું કરું બેન? શ્રાવક બનવું છે. આવા શ્રાવક બનવા માટે આપણું પેલું જે ઘર કીધું આપણું આયુષ્ય એ આપણને મળી ગયું. આયુષ્યમાં આપણે બધા આટલી ક્ષમતા વાળા આવી ગયા. હવે બીજું કીધું કે આ કરવા માટે તારે પ્રિય ધર્મી બનવું પડે. પેલું આયુષ્યમાન બનવું પડે, બીજું પ્રિય ધર્મી બનવું પડે. મને ને તમને ધર્મ પ્રિય છે? ભૈયા સાથે વાત કરજો બેન. તો આપણને બધા ધર્મ પ્રિય છે, રાઈટ? આજે સવારે એક સામાયિક કરી પછી બાકીની 23 કલાક સુધી સામાયિક યાદ આવે છે? કોઈ નામ લે તો. આજની તો થઈ ગઈ, આજની તો થઈ ગઈ, આ વર્ષ ની અત્યારે થઈ ગઈ પર્યુષણમાં. પણ સવારે ચેક આવી ગયો અને સાંજે પાછો બપોરના કે રાતના ચેક આવે તો કઈ ગયો કાલે નો ચેક આવી ગયો છે. હવે મારે નથી જોતા પૈસા. અરે રાતના 2 વાગે ઊંઘમાં ફોન આવે ને, અને ભાઈ ને એમ કીધું હોય કે આપણું મોટું કન્ટેનર એની બધા પેમેન્ટ હું કરીને જાઉં છું, પણ મારી ફ્લાઇટ સવારના 4 વાગ્યાની છે, સમજે? મારે એક નથી જોતો, હું કરવા દે. ગુરુ ભગવાન કે સવારે 4 વાગે ઉઠીને તું ધર્મ જાગરિકા કરજે. પ્રાર્થના નો જગાય તો સવારે વહેલો ઉઠીને તું કરજે. રાત રહે ત્યારે કાચલી કટકડી, સાધુ પુરુષે સુઈ ન રહેવું, નિદ્રા ને પરહરી સમયવા શ્રી હરી, એક તું એક તું એમ કેવું. અને અંદર જુઓ તમે આપણા કવિઓ અને અંદર કેટલું રહસ્ય ભરી દેતા હતા. ઉઠતા પેલા એક તું એક તું, એટલે એની અંદર પરમ શ્રદ્ધાનો રંગો. નિદ્રા ને પરહરી એટલે પ્રમાદ નો ત્યાગ. એ વખતે શું કરવા બેસી જવું? કોમ્પ્યુટર ખોલીને કામ કરવા બેસી જવું? આપણે તો શું માનીએ બેન કે સવારે આજે વહેલું પતાવી દઈએ ત્યારે જ્ઞાની કે છે ટાઈમ સમય જ ન. પરમાત્મા એ સાધક ને કેવો કીધો? સમય જ ન, કાલ જ ન, છે કુશળે મળે છેદક ન, સંસારના દુઃખ ને જાણનારો એવો કુશળ મહેશી કાલ જ ન પણ હોય, કારણ ને પણ જાણનારો હોય, સમય ને પણ ઓળખનારો હોય. પણ કહેવાનું એ છે આપણે શું બનવું છે? પ્રિયતમી. જેમ પરિવાર, જેમ સંતાનો, જેમ ધન, જેમ સગવડ. સગવડ સવારે ગમે સાંજે ના ગમે? સવારે એસી ચાલતું હતું પણ બપોરે બંધ થઈ ગયું. આપણે કે ના સવારે વાપરી લીધું છે. 24 કલાક સાતા ગમે કે ના ગમે તો પ્રિય કહેવાય. શું કહેવાય? જે સાથે સાથે ગમે, નાના હોય ત્યારે ગમે, મોટા થાય ત્યારે ગમે, જે હંમેશને માટે ગમે એને આપણું પ્રિય કહેવાય. હવે મારો તમારો ધર્મ આપણને પ્રિય છે તો આપણે જ્ઞાની કે છે. જો પ્રિય ધર્મી નહીં બનીએ તો આપણે આચારમાં નહીં રહી શકીએ. શું બનવું? ધર્મ ને ગમાડો. ધર્મ ગમે તો ધર્મના દાતા એવા ગુરુ પણ ગમે, ધર્મના પ્રવર્તક એવા પરમાત્મા પણ ગમે, અને ધર્મનું આચાર પાલન કરનારા એવા મારા ને તમારા સાધર્મીઓ પણ ગમે. આપણને સૌથી વધુ પ્રિય હોય તો આપણું શરીર છે, આપણો પરિવાર છે અને આપણો પરિગ્રહ છે. એનાથી કદી પણ ધરાતા નથી, એનાથી કદી કંટાળતા નથી, એમાં કદી અણગમો આવતો નથી. પણ જ્યાં ધર્મની વાત આવે તો તરત આપણે એના માટે વિચારવા પડીએ છીએ. એટલે આપણે બીજા ધર્મ રહેવું હોય તો ધર્મને શું કરવો પડશે બેન? પ્રિય ધર્મી બનો. પ્રિય ધર્મી કરવા માટે સાથે સાથે વણવું પડશે. એવી તો દોરામાં કોઈને સોયમાં દોરો પડવો છે કે કદી ખોવાય નથી. સોય ખોવાય જાય એટલી હોય તો એમાં દોરો પડવાઈ ગયો તો મળી જાય ને, ખોવાઈ જાય તો. જે પ્રિય ધર્મી છે એ કદાચ પળભરને માટે ચૂકી ગયો હોય તો પણ પાછો ક્યાં આવી જાય? ના ના ના, મારા પરમાત્માની આજ્ઞા છે એટલે એની અંદરમાં તમને જેટલો પૈસો મળે એમાં તમે રોજ રોજ પ્રિયતામાં વધારો કરવા માંગો કે ઘટાડો કરવા માંગો બેન? આપણે મૂળને તો રોજ વધારીએ છીએ. પેલા એમ કેતા કે અઠવાડિયામાં એક મૂવી જોઈએ કે એકવાર આઉટિંગ કરીએ તો આપણને એમ થઈ જતું કે આપણું અઠવાડિયું જો યાદ કરજો. ઇન્ડિયામાં હતા વધુમાં વધુ મનોરંજન ના એન્ટરટેનમેન્ટ ના કેટલા દિવસ હતા તમારી પાસે? એ ભાગ્યશાળી એક હોય, નહીં તો મહિનામાં એક હોય. આજે હવે ક્યાં શું અલગ છે ખબર છે? સોમવાર થઈ ગયો હતો અને હવે થઈ કે મંગળવારે કર્યું હતું, પણ બુધવાર પાછું શું કરવાનું છે? એની ખોજ ચાલે છે. એટલે સંસારના ભોગો તરફ આપણું પ્રિયતા પ્રિયપણું એટલું વધતું જાય છે કે પેલા થોડું હતું તો પણ સંતોષ થતો, અત્યારે એની લોકપ્રિયતા એટલી વધી ગઈ છે કે જીવને એનો સંતોષ નથી. નાની એક વખત તો ધર્મનો આવો પ્રેમી બની જા કે સવારની સામાયિક થઈ ગઈ, રજીમારી સાંજની બાકી છે, સાંજની થઈ ગઈ તો રાતની બાકી છે, અને રાતની થઈ ગઈ તો સવારે ઉઠીને જીવનમાં આપણે આ મેમ્બરશીપનું પ્રાઇમરી પ્રાથમિક એટલું પણ ચૂકવણું નહીં કરીએ તો આપણી મેમ્બરશીપ છીનવાઈ જશે. શું થશે? જે સાધન આપણને મળ્યું, જે આપણને સ્થાન મળ્યું, એની કિંમત ચૂકવવી પડે. જીન શાસનમાં શ્રાવકપણામાં 12 વ્રતમાંથી એક જ વ્રતમાં કરી શકીએ, એક નવમું વ્રત. નવમા વ્રતમાં શું આવે બેન? સામાયિક. એ સામાયિકમાં શું છોડવું પડે? બે ઘડીનો પ્રમાદ. તમારે કશું ના છોડવું પડે. 58 મિનિટ પાપથી 2 મિનિટ આપતી, 58 મિનિટ પાપથી 2 મિનિટ આપતી. આખા 24 કલાકના હરેક કલાક ની 58 મિનિટ પાપ ને આપી દઈએ છીએ. 2 મિનિટ આત્મા માટે ભાગીદારી ફેર દીધ. કોઈની સાથે પાર્ટનરશીપ કરીએ તો કઈક તો ફેર દીલ કરવું પડે ને ભાઈ. આ દેહ ની આત્મા ની પાર્ટનરશીપ છે. આ બહુ કેવો છે બેન? આમાં શરીર પણ છે ને આત્મા પણ છે. તો એમાં 58 મિનિટ શરીર ને આપી અને શરીર ના લક્ષે કોના સંબંધે આ વળગણા છે રાખું કે હું? આ કોના સંબંધે છે? આ દેહ ના સંબંધે છે, માત્ર દેહ ના સંબંધે. પરિવાર કોના લક્ષે? કેમાંથી પેદા થયો? શરીર માંથી. પરિગ્રહ શેના માટે? તો કે આ શરીર માટે. તો હવે 50% આપવા જોઈએ. ખરેખર તો શું કરવું જોઈએ? દેહ ના 50% ને આત્માના 50%. આપણે કેટલા પર્સન્ટ આપીએ છીએ? તો ફેર ડીલ ના કહેવાય ને હવે. કોઈની સાથે ભાગીદારી કરીએ તો જરાક પ્રામાણિકતા રાખવી. એમ નાની મળીને તમને કહે છે કે આ ભાવમાં હું એટલું નક્કી કરીશ કે અઢાર કલાકની 2 મિનિટ કાઢીશ. તો કેટલી મિનિટ થાય 24 કલાકની? 48 મિનિટ થઈ ભાઈ. સમય કેટલી વાર ની હોય? એક કરણ એક યોગ થી માત્ર એક નવમું વ્રત, એમાં પણ રોજ ની એક સમય. આટલું કહ્યું ને પરમાત્મા કે તારું ક્યારે શું થયા છે? શું થઈ ગયું? આ સામાયિક વ્રત ના ભાવમાં કોઈ પણ આત્મા વ્રતધારી હોય, પ્રિય ધર્મી હોય, શ્રદ્ધાપૂર્વક કરતો હોય, સમજણ પૂર્વક કરતો હોય, કદી પણ દુર્ગતિ માનો છે. આ પરમાત્માનું બોન્ડ છે, બોન્ડ. વ્રતધારી અરે સમ્યક દ્રષ્ટિ પણ હોય ને તો પણ એ દુર્ગતિ, એટલે કે નર્ક અને ચિરિયન્સ ના બધા દરવાજા પર. એકેન્દ્રી, બેન્દ્રી, તેન્દ્રી, ચવેન્દ્રી, પંચેન્દ્રી માં પણ નાસી ને ચિરિયન્સ. હવે રહ્યું કોણ? એકમાત્ર દેવગતિ ને મનુષ્ય ગતિ. એમાં પણ ચારિત્રધારી નિયમાં દેવગતિ છે. અને એ દેવગતિ કેવી? આશક્ત કરાવે એવી નહીં. આ તો બાકીનો કાળ મોક્ષે જતા પેલા પ્રમાદવશ પૂર્ણ ચારિત્ર ન પાડ્યું એટલે એક મુકામ કરવો પડે. અને એ પણ એક ભોગ દેવનો કરીને મનુષ્ય બનીને શું થઈ જાય? આટલો સસ્તો સોદો ક્યાંય જોયો છે? શા માટે આપણે નથી કરતા? નાની કે છે પ્રિય ધર્મી બનો, અપ્રિય લગાવો. હંમેશા યાદ કરો કે મને સંત પ્રિય શું છે. જેથી પિયો તવો સંયમો. પરમાત્મા કે છે જેને તપ અને સંયમ પ્રિય છે એ સ્થિપમ ગચ્છંતિ અમર ભવણાય, અમર ગતિમાં દેવલોકમાં ને એનાથી ઉપર સિદ્ધ ગતિમાં. અમર સ્થાન તો એક છે ને, ત્યાં પહોંચી શકાય છે. પેલું ઘર આયુષ્યમાન, બીજું ઘર પ્રિય ધર્મી, અને ત્રીજું દ્રઢ ધર્મી બનો. પ્રિય તો લાગે છે પણ ધજાની પતાકા, આપણે હવાની પતાકા હોય ને બેન, એની પૂંછડી જેમ હવા આવે ને એમ ફટફટતી જઈએ, એમ હું ને તમે વર્તમાન કાળના શ્રાવકો ધજાની પતાકા જેવા પરમાત્મા એ બતાવે. શું બતાવ્યા છે? કે જે બાજુ ચમત્કાર સર્જાવ, જે બાજુ આકર્ષણ થયું, જે બાજુ કાંઈ પણ પ્રલોભન સામે આવ્યું, એ બાજુ આપણે બધા ટોળા ધસી જાય છે, ખોવાઈ જશું. શું કરશું? આ જે અમૂલ્ય જીન શાસન મળ્યું છે ને, એ હું તમને સંપ્રદાયની રીતે નથી કહેતી, તત્વની દ્રષ્ટિએ, પૂર્ણતાની દ્રષ્ટિએ, કેવલીના જ્ઞાનમાં જે તત્વ દેખાયું છે એ વિશ્વના કોઈ પ્રવર્તક આજ સુધી અરે એક અણુ પરમાણુ ની પણ વાત નાની ના જ્ઞાન માં કદી પણ ખોટી થતી નથી. વિચાર તો કરો, જગત નો વિશ્વ કોષ નો એક પણ શબ્દ તીર્થંકર ના જ્ઞાન માંથી બાકી નથી. વિશ્વ ના કોષ નો એક પણ શબ્દ લઈ આવો, એનો અર્થ માનવીને ન બતાવ્યો હોય, આ પરમાણુ ના જગત નું એક પણ દ્રવ્ય એવું લાવો કે જેનો જવાબ માનવીએ ન આપ્યો, અને એ પણ વિધાઉટ કોન્ટ્રાડિક્શન. આખા આખા આસમમાં ક્યાંય પણ એ કોન્ટ્રાડિક્શન એક જગ્યાએ જે વાત કરીને આપણી બુદ્ધિ પ્રૂવ ન કરી શકે એ જુદી વાત છે, પણ જ્ઞાની ના જ્ઞાન માં દેખાણો એ પ્રૂવ કરનારાઓ અનેક વિશ્વસ્વરીઓ અનેક પંડિતો અને અનેક ગુરુવર્યો આજે આપણી સામે મોજૂદ છે. તો જયારે દ્રઢ ધર્મી બનવાની વાત આવે એટલે આપણને તરત જ યાદ આવશે કે જે કદી પણ વિચલિત ન થાય એવા શ્રાવકો, સાધુઓની વાત છોડો પણ જીન શાસન ના શ્રાવકોની શ્રદ્ધા કેવી હતી. ગઈકાલે આપણે કીધું ભાઈ જે અર્હ શ્રાવક હતો, કદાચ પેલા કીધું હશે કે જે શ્રાવક હતો પણ એને જયારે ઉત્સર્ગ આવ્યો ત્યારે નાવમાં પ્રવાસ કરે છે એ વખતે દેવતા એ જો જયારે સત્રેન્દ્ર મહારાજા કે સૌધર્મ ઇન્દ્ર એ પોતાની સભામાં પ્રશંસા કરે કે આ બળદ ક્ષેત્રના આ કાળમાં પણ આવા દ્રઢ ધર્મી અને પ્રિય ધર્મી શ્રાવકો છે, ત્યારે બીજા મિથ્યા દ્રષ્ટિ દેવોને મનમાં એના પ્રત્યે શંકા જાગે, તપાસ કરવા આવે. જો આપણને કોઈ કહે કે આવું કરે તો આપણે કેટલા જોઈ આવ્યા શું કરીએ, જિજ્ઞાસા જાગે છે ને, કેટલાકના મનમાં ઈર્ષા જાગે, કેટલાકના મનમાં શંકા જાગે, એના કારણે દેવતાઓ આવે. તો અરહંત શ્રાવક પાસે આવી અને એને કહે છે કે તું જેને ભગવાન માને છે એ તારો તીર્થંકર, તું જેને જ્ઞાન માને છે એ તારું જ્ઞાન, અને તું જે વસ્તુનું સ્વરૂપ માને છે એ બધું જ ખોટું છે. એ જો તું નહીં કબૂલ કરે તો આજે હું આખી બોટમાં બેઠેલા પેલા તો ચિત્તને પાણીમાં નાખી દોવા દઈશ, શું કરીશ બોટમાંથી ઉંચકીને નાખી દઈશ. હવે આપણને કોઈ ધન રાખીને પૂછે કે બોલ તારો ધર્મ ખોટો છે, આપણે ભાઈ એક વાર નહીં સાત વાર ખોટો, કારણ કે શું બચાવવું છે, જીવન બચાવવું છે. જો કદાચ જીભેથી બોલી ગયા ને તો પણ જ્ઞાની કે વાંધો નથી, પણ તારી શ્રદ્ધામાં આવી ગયું કે તારું આયુષ્ય કોઈ કાપી શકે. તમારે પૂર્વમાં એ જીવ સાથે વેર ન હોય અને એના હાથમાં ગન પણ હોય તો એ ગન છોડી જ ન શકે, શું ન કરી શકે ભાઈ. જો આ અંદર માં બેસાડેલી વાત છે, જીવ તત્વ જાણ્યા પછી આયુષ્ય કર્મ જાણ્યા પછી આપણને એટલો વિશ્વાસ હોવો જોઈએ કે મારું આયુષ્ય પૂર્ણ થયા પેલા હું મરવાની નથી, અને પૂર્ણ થવાનું નિમિત્ત કોઈ ને કોઈ બનશે. ગન નહીં બને તો આગ બનશે, આગ નહીં બને તો રોગ બનશે, રોગ નહીં બને તો અકસ્માત બનશે, કશુંક તો બનશે. તેને હું કેટલું રોકું, કયા ભોગે રોકું, એની હું શું કિંમત ચૂકવી દે મારા આયુષ્યને બચાવી શકું. તો ગઈકાલે આપણે કીધું 64 ઇન્દ્રો ભેગા થઈને ભગવાન ના આયુષ્યની બે ઘડી ન વધારી શકે, તો આપણી આયુષ્યની બે ઘડી કોઈ વધારી ન શકે, કોઈ ઘટાડી પણ ન શકે. આ વિશ્વાસ આપ્યું તત્વ ભણ્યા ને એનો આપણે ફળરૂપે જ્ઞાનનું પ્રત્યક્ષ પ્રમાણ શું, તો તમારા નિર્ભયતા આવે, દ્રઢતા આવે, આપણે ચોક્કસપણે નિસંક બની જઈએ. એ વખતે આપણા મનની નબળાઈઓ બહાર આવી શકે છે, પણ શ્રદ્ધામાં તો ફેરફાર ન થાય. તો અરહત શ્રાવકે કબૂલાત ન કરી કે મારો માહિર એટલે કે મારો તીર્થંકર ખોટો, મારી તીર્થંકરની સર્વજ્ઞતા ખોટી, એમાં બતાવેલું તત્વ ખોટું એ હું નથી માનતો. તો કે તું નહીં માનને તો તારા કારણે આખી બોટને ડૂબાવી દઈશ. શું આવે છે દીપિકાબેન, કોને ડૂબાવી દઈશ, આખી બોટને. હવે તો આપણે તરત જ એમ કહીએ ને કે ભાઈ બિચારા નિર્દોષ મારી જડતાને કારણે કે મારી માન્યતાને કારણે ડૂબે એના કરતા હું કબૂલી લઉં, ન કબૂલ્યું. કારણ કે જેટલો વિશ્વાસ એને પોતાના આયુષ્યમાં હતો ને એટલો જ વિશ્વાસ એને આ બધા તત્વનો હતો કે આયુષ્ય કર્મ તો બધાનો સમાન છે, એટલે દેવતા ધારશે તો પણ આ નહીં કરી શકે. એ વખતે પોતે અલગ રહ્યા એટલે આમાં હાર હંમેશા જ્ઞાનીએ કીધું છે કે જ્યારે જ્યારે શાસનમાં પ્રસંગ બન્યા છે દેવ અને સાધુ, દેવ અને શ્રાવક, ત્યારે એની પરિણામ બોન્ડ એનું રિઝલ્ટ એક જ હોય કે કોણ આવે ભાઈ દેવા દેવતા આવ્યા છે. આજ સુધી એક પણ સાચા શ્રાવક ને કે સાધુને દેવતા હરાવી શક્યા નથી, અને હાર્યા પછી એનું પરિણામ એ આવ્યું કે દેવતા સ્વયં શું થઈ જાય, પરિવર્તિત થઈ જાય છે. આવા માટીના માનવ ની આટલી દ્રષ્ટા એ તત્વ કેવું હશે, અને પામવા એના મનમાં પણ શું જાગી જાય, જિજ્ઞાસા, અને પછી જાય તો મતરણમાં, ત્યાં જઈને શું પામી આવે, મોટી જીત પામી આવે. એટલે એક શ્રાવક ની જીત એક શ્રાવક ની શ્રદ્ધા ની જીત નથી, પણ એક કલ્યાણ ના માર્ગ ની જીત છે. તો મારે ને તમારે આ ભાવમાં આપણા માટે આવા ઉત્સર્ગાવવા નથી, પણ જે સંસારમાં આપણે જીવીએ છીએ, જે જગત ની વચ્ચે જીવીએ છીએ, એમાં આપણી સામે કેટલા બધા પ્રલોભનો ને પ્રતિકૂળતા ની ચેલેન્જ આવે, એ વખતે આપણે ડગી જવાની જરૂર નથી. તત્વ માં માન્યતા ધરાવવાની છે. આપણે આરોગ્ય માટે કદાચ દવા વગેરે માં લઈ લઈએ, ભોજન વગેરે માં લઈ લઈએ, તો પણ એની અંદર માં જે ભક્ષ્યા ભક્ષ્ય નો વિવેક પરમાત્મા એ આપ્યો છે, આપણી સામે ચેલેન્જ આવે તો કેવી આવે? સંકુલ ખવાય કે નહીં? બરાબર ને? તો જ્ઞાની કે સાથે હું સેમ્પલ તરીકે કઉ છું, પણ જૈન જગત ની સામે જેટલા પણ પ્રશ્નો ખડા થાય ત્યારે આપણો વિશ્વાસ એટલો હોવો જોઈએ કે આખું જગત એક બાજુ કહે અને બીજી બાજુ મારો મહાવીર કહે. તો સત્ય ક્યાં પક્ષે હોય? ત્યારે આપણે એમાં શું કેવા માંડીએ કે ના ના, પણ હવે સમય પ્રમાણે આપણે શું કરવું પડે? બેન બાંધછો કરવી પડે. તેમાં હોય બાંધછોડ વ્યવહારમાં હોય, તેમાં હોય શ્રદ્ધામાં ન હોય. ખોટું કરીએ તો ખોટું માનીને કરીએ. શું કરવાનું છે? ખોટું કરવાની જ્ઞાની કે છે તને સ્વતંત્રતા છે, પણ ખોટું માનવાની સ્વતંત્રતા નથી. ખોટું માનીને ખોટું કરનારો અંત પ્રોડા પ્રોડી થી વધુ કર્મ બંધ ન કરે. શું છે? ખોટું માનીને ખોટું કરનારો અંત પ્રોડા પ્રોડી થી વધુ કર્મ બંધ ન કરે, અને ખોટું ન કરતો હોય પણ એને ખોટું ન માનતો હોય તેનું પ્રત્યેક કર્મ અનંતતાનું બંધેલું જોઈએ. એટલે માત્ર શ્રદ્ધામાં આપણે ટકી ગયા તો જ્ઞાની કે છે સારો કાળ અનંત નહીં આવે, અનંત નહીં આવે. તો આપણે શું બનવું છે? પ્રિય ધર્મી તો બન્યા, પણ દ્રઢ ધર્મી પણ બનવું છે. અને જયારે પણ જગતના વિભાવો આપણને પ્રલોભન કે પ્રતિકૂળતા બનીને સામે આવે, એ વખતે જગતને જે કરવું હોય તે કરે, જગતને જે માનવું હોય તે માને. ગાંધીજી પણ જયારે પહેલી વખત ભણવા માટે યુરોપ ગયા, એ વખતે એની સામે જેને જાણી હતી, પણ એ પેલા એની માતા એને જૈન મુનિ પાસે શું કરાવ્યા હતા? બેન પછાણ કરાવ્યા હતા. સેના કરાવ્યા હતા? માંસાહાર નહીં કરું, મદ્યપાન નહીં કરું અને પરસ્ત્રી ગમન નહીં કરું એ જમાનામાં. અને ગાંધીજી જે વખત માં ત્યાં ગયા હતા એ વખતે એની સામે દલીલ કરનારાઓ, એને અંભાવનારાઓ, એને પ્રલોભિત કરવા વાળા, એને પ્રતિકૂળતા આપવા વાળા પરિબળો આપણા કરતા વધારે હતા. આ તમે જ યાદ કરો, 1965-70 માં આવેલા એ અહીંયા જે હાર્ડશીપ ભોગવી છે એ આજે આવનારાને નથી, પણ એ વખતે પણ તમારા હૃદયમાં એક સંસ્કારનો દીવડો ચઢતો રહ્યો, એક સંસ્કારે તમને બચાવી લીધા. પરિણામે તો આપણે આ જીના લઈના પ્રેમાઈશીમાં બેઠા છીએ. એ વખતે જો આપણે દ્રઢ ધર્મી ન રહ્યા હોત તો આપણે ખોવાઈ ગયા હોત. શું થયું હોત? ખોવાય. અને હજી પણ હવે ત્યારે પ્રેક્ટિકલી હાર્ડશીપ હતી, હવે પ્રિન્સિપલી હાર્ડશીપ હતી. કે છે સુધીરબેન, અત્યારે તાત્વિક મતભેદો અને માન્યતાઓના હુમલા છે. શેના હુમલા છે? ત્યારે આપણને વ્યવહારમાં ખાવા પીવાના અને સગવડ અગવડના આ જાતના હુમલા હતા, ત્યારે હવે શેના છે? ભૌતિકોએ કર્મને એવો ટ્રીટ કરી નાખ્યો છે કે આપણે બધા અંદરમાં ડગવા માંડ્યા છીએ. મૂળ માર્ગ સાંભળવું જીનરો છે. કોનો સાંભળવાનો છે? ને આપણે કોને પૂજવા માંડ્યા? વ્યક્તિ પૂજામાં આવી ગયા, વ્યક્તિ પૂજામાં આવી ગયા. તત્વ પૂજા છોડીને વ્યક્તિ પૂજામાં પડ્યા, માટે કુંડાળા બની ગયા. શું બન્યા? કુંડાળા બન્યા. સંપ્રદાયો વધુ ને વધુ ટાઈટ થયા. જેને કરવું છે એ બોટમાં એટલું જ જોવાનું છે, કાળાવાળી નથી ને. શું જોવું છે? કાળાવાળી નથી ને, બસ. તો ગુરુ ને ધર્મ કોઈ સ્વીકારવો છે? કાળા વિનાનો, છિદ્રો વિનાનો, અને જેની અંદર માં પૂર્ણતા ને પામવાની એકમાત્ર શરત હોય, આટલું જ કરવું ને દ્રઢ ધર્મી બનવું છે. તો અરણ્યક શ્રાવકે એ વખતે પણ દ્રઢતા રાખી હતી કે મારા નિમિત્તે કોઈનું આયુષ્ય તૂટી શકે નહીં, અને એનું આયુષ્ય તૂટવાનું હોય તો હું એને રોકી શકું નહીં. તો આપણા પોતાના આયુષ્ય તૂટવાની વાત આવે, આપણી સામે ચેલેન્જ આવે, એ વખતે આપણે જૈન તત્વની માન્યતાને એમ રાખવાની છે કે જો હું ચૂકીને ઉત્સુત્રની બરોબરા કરીશ, ખોટી માન્યતામાં બેસીશ, તો મારા સમય પ્રસંગનું શું થઈ જશે? વમન થઈ જશે, અને પાછું મેળવતા આનંદ તો કાઢ નીકળી જશે. લાભોમાં કદાચ આપણે ઉર્ધ્વગમન ન કરી શકીએ, પણ અધોગમન તો જ્યાં છીએ ત્યાં તો ટકવું છે ને. તો જ્ઞાની કે ચારિત્રની ચાદર ઓઢી લે. શું કરી લે? આપણે બંધનમાં આવવું પડશે. આપણે બધું છૂટું રાખશું ને, આ ઘરને જો દિવાલ ન હોત તો તમે શાંતિથી સુઈ શકત? પણ સિક્યોરિટી સિસ્ટમ બેસાડી દીધી, દરવાજા લોક કરી દીધા, પછી શાંતિથી સુઈ ગયા. એમ માગીને તમારી ભટકતી વૃત્તિને આપણે સંયમના તાળા લગાવી દઈએ અને મર્યાદાની દિવાલની વચ્ચે પરમાત્માની આજ્ઞાની ચાદર ઓઢીને સુઈ જઈએ તો રાતના ફફડવાની જરૂર નહીં પડે. થોડી લગામ દો. કોના ઉપર લગામ દો? વૃત્તિ ઉપર લગામ દો. આપણે ધર્મને માટે પ્રાણ ન આપી શકીએ પણ પ્રકૃતિ આપી દો. શું કે છે? તારી પ્રકૃતિ એટલે ક્રોધ માનનાર અંદર ચાર નિશ્ચિત એ તારા આડા આવે ને, જ્યાં ઈગો આડો આવે ત્યાં તારી માયા કપટ આડા આવે, એનું તું બલિદાન આપી દે. ધર્મ ખાતર દ્રઢ ધર્મી બનીને આપણી વૃત્તિનો સંક્ષેપ કરીએ એટલે કદી પણ વિચલિત ન થાય એવા ભાવો આપણા જીવનમાં આવે તો આપણે દ્રઢ ધર્મી સાથે, પ્રિય ધર્મી સાથે દ્રઢ ધર્મી પણ બનીએ. એક એક તુલસા જેવી શ્રાવિકા હોય કે અરહનક કે કામદેવ જેવા શ્રાવક હોય એના દ્રષ્ટાંતો વડે પરમાત્મા એ સંવત્સરમાં એવોર્ડ આપ્યો. તમે વિચારો, મને તમને પ્રેસિડેન્ટનો એવોર્ડ મળવાનો હોય તો આપણે કેટલા આનંદથી સમજતા હોય. ત્યારે આ એવોર્ડ કોને આપ્યો હતો? સર્વજ્ઞ પરમાત્માએ. અને એ એવોર્ડ અહીં બેઠેલા બધાને પણ આપ્યો છે. શું આપ્યો છે? કે આ ભરત ક્ષેત્રના આ પૃથ્વીના નકશા ઉપર અમેરિકા જેવા દેશમાં મયામી આપણે જયારે પ્રતિષ્ઠા કરી ત્યારે બોલ્યા છે માયાની નગરી, એમાં પણ આવા શ્રાવકો રહે છે. આજ કોણ બોલી શકે બેન ખબર છે? તમને કદાચ અતિશયોક્તિ લાગશે પણ સુધર્મા સ્વામીની સભામાં ધર્મમાં દ્રઢ રહેનારો એક પણ વર્ગ જયારે તૈયાર થાય ત્યારે એનો ઉલ્લેખ થાય છે. કોઈ તપસ્વી હોય, કોઈ જ્ઞાની હોય, કોઈ જ્ઞાની હોય, કોઈ દ્રઢ શ્રદ્ધાવંત હોય, કોઈ ચારિત્રના માર્ગમાં આગળ વધતો હોય એના નામ સૌધર્મ ઇન્દ્ર લીએ છીએ. આ સદભાગ્ય છે. પણ આપણે તો એટલા એ સદભાગ્ય માટે નહીં, પણ આપણે શેના માટે કરવું છે? આપણા વિકાસ માટે. હવે ચોથું ઘર છે વ્રતધારી બનો. શું કે છે? વ્રતધારી બનો. જુઓ, અશક્તિ કબૂલ પણ આશક્તિ કબૂલ નથી. શું કબૂલ છે મહેન્દ્રભાઈ? અશક્તિ, લિમિટેશન. આપણી ત્રેવળ નથી કે બધો ત્યાગ કરી શકીએ પણ આશક્તિ કબૂલ નથી. પણ ત્યાગ કરવા જેવો નથી એવું માનવું ને એ ગુનો છે. પરમાત્મા કે છે તારે પૂર્ણ વિરામ મૂકવાનું છે. ખાલી ક્યાં? તો કે તારું વાક્ય અધૂરું છે ને અનાદિકાળનું, એના ઉપર તું આ ભાવ પૂરતું પૂર્ણ વિરામ મૂકી દે. આપણે કોમાં જ મૂક્યા છે. જીવનના વ્યવહારમાં ક્યાંય પૂર્ણ વિરામ નથી મૂક્યું કે એટલી વિરામ. તો આ ભાવની અંદર મારે ને તમારે વ્રતધારી બનવા માટે 58 મિનિટની જેમ 2 મિનિટ કરવાથી એક આખા દિવસની એક સમય સહજ રીતે થઈ જાય છે. એવી જ રીતે અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ આ 5 મુખ્ય ભાવો છે. આ 5 મુખ્ય ભાવોને ચકાવવા માટે જેવી રીતે ગાયને એક દોરી બાંધી દીધી, રસી બાંધી દીધી ને ખીલે બાંધી દીધી તો પછી ગાય જાય તો કેટલી જાય? દોરીની લંબાઈ જેટલી જાય ને. પણ એ જ ગાય છૂટી હોય તો જંગલમાં ખોવાઈ જાત, પાછી માલિકના ઘરમાં કદી મળે ને ન પણ મળે, મહદઅંશે તો ન જ મળે કારણ કે પ્રાણી છે. એ મારી ને તમારી વૃત્તિઓ અમર્યાદ છે. આપણી ઈચ્છાઓ બેસુમાર છે. આપણી કામનાઓને અંત નથી. તેના ઉપર આપણે આગુમાં પૂર્ણ વિરામ મૂકવો તો એક જ માર્ગ પરમાત્માએ બતાવ્યો છે, એ છે અણુવ્રતનો. અણુવ્રત એટલે અંશિક પણ થોડી પણ મર્યાદા વડે જીવનને એક સીમામાં રાખવું. હું ને તમે કેટલી હિંસા કરી રહ્યો છું, તમે એક માખી પણ મારતા નથી અને છતાંય આપણે વ્રત ધાર્યું નથી કે હું હાલતા ચાલતા ત્રસ જીવને જાણી બુદ્ધિને હણવા નિમિત્તે નહીં હણું. ત્યાં સુધી આપણા માટે આ 14 રાજલોકના જેટલા જીવો છે એમાં જેટલા જીવો ભયભીત છે બધા આપણાથી, એ બધાને માર્યાનો આશ્રવ આવે કે ના આવે? ઘણાને મનમાં શંકા દે છે કે આપણે પાપ ન કરીએ અને પાપ કેમ માની. જો તાત્વિક રીતે ન સમજ્યા હોય શ્રદ્ધાથી કદાચ માન્યો, ભગવાને કીધું છે. પણ નાની કે છે શ્રદ્ધાથી માન્યું ને એ માત્ર અશ્રદ્ધાથી છૂટી પણ જાય. પણ તાત્વિક રીતે જયારે સમજાઈ ગયું ત્યારે આપણે કદી પણ નહીં છોડીએ. એક વખત તમે એમ નક્કી કરો ને કે મારે માંસાહાર નથી કરવો, મીઠ આપણે કોઈ નથી ખાતા બરાબર, મારે નથી ખાવું, એના પછખાણ કર્યા એટલે પછખાણ આ જેટલા પણ લોકમાં જેટલા જીવોનું માંસ કતલ થાય છે એ બધા જીવો પ્રત્યે આપણે અભયદાતા બન્યા. શું બન્યા? એમાં હવે આપણું નામ નહીં બને, આપણું નામ નહીં આવે. આજે તમે સ્વામી વાત્સલ્ય કર્યું, એવરેજ 50 માણસો આવશે કે 100 આવશે એમાં રસોઈ કરી ગયા. હવે એમાં કોણ સ્વાંશી નક્કી નથી. તો જે રસોઈ બની એમાં આમાંના કોઈ પણ સભ્યનો જોડાણ થઈ ગયું કે નથી ગયું, પણ પાંચ જણાએ એમ ફોન કરીને ખાલી એટલું કીધું કે અમે નથી આવવાના, તો રસોઈ બની એમાં એનું નિમિત્ત ન લાગે. એટલે આ લોકમાં જેટલું પણ જે બની રહ્યું છે એને માત્ર આપણે આમાં ના પાડવાની છે. શું કરવાનું છે કે હું આમાં જોડાઈશ નહીં, હું કરીશ એ વાત તો દૂર રહી, પણ હું નહીં કરું એટલું કહેવામાં આપણને શું વાંધો છે. નથી જ કરવું, પણ આપણે બોલતા નથી કે હું નહીં કરું. એટલે જે હિંસા આપણે નથી કરતા એ હિંસા મારે નથી કરવી. આટલું આપણે કોની સાક્ષીએ બોલવાનું છે? પરમાત્માની અને આત્માની. જો આમાં બીજા કોઈની સાક્ષીની જરૂર નથી. અડધી રાતે બે વાગે વિકલ્પ આવ્યો ને મનમાં, તો ત્યારે પછી રાહ ન જોઈએ કે સવાર પડે ને કોઈ વડીલ પાસે જાઓ કે ગુરુ પાસે જાઓ, પણ સવાર પડવાની કોઈ ગેરંટી પરમાત્માએ આપણને નથી. તો આજે ને અત્યારે અહીંયા ને અહીંયા આપણે શું બની શકીએ છીએ? ગ્રસ્તારી બની શકીએ છીએ. મનની સાક્ષી આત્માની સાક્ષી આપણે નક્કી કરો કે મારે જે નથી કરવું એ બધું હું છોડું છું. તો આમાં એક એક યાદ આવ્યું, તમે 50 ડ્રેસ રાખતા હો, ગુરુ ભગવાન એમ નહીં કે 49 કર, 55 કર તું તારે, પણ 55 ને સુમુખ પુષ્ટ. ગુરુ ભગવાન તો કે ને કે આ જગતમાં બેન મનને પૂછો કે વલ્કેનો ફાટે વિસુવિયસ અને એમાંથી લાવા રસ નીકળે એની રેન્જ કેટલી? તો કે 10 માઇલ, 20 માઇલ, 25 માઇલ, 50 માઇલ, એટલામાં એ નાશ કરે. પણ મારો ને તમારો લાવો રસ વિચારમાં પડ્યા, લાવો રસ એટલે મોર એન્ડ મોર એન્ડ મોર, એની મર્યાદા કેટલી? ક્યાં ક્યાંથી મંગાવી? હવે તો બધું ઓનલાઈન શોપિંગ. પેલા તો આપણા ગામમાં જ સ્ટોર માં જઈને લેવું પડતું કે ભાઈ અહીંયા જે મળ્યું એ લીધું, વળીવાર ન્યૂયોર્ક જાય ટાઈમ મળશે જ જોશું. પણ હવે તો શું થઈ ગયું, આપણું ચાલે ને તો સ્વર્ગ માંથી મંગાવી, એમાંય બુકિંગ કરાવી. ભૂલે શું કે જો આમાંથી એક પણ માણસ અત્યારે એક નવા શોધાયેલા કોઈ દેશ ની કે કોઈ જગા ની ટૂર કરી આવે, અહીંયા બેઠેલાના મનમાં તળવળાટ જાગે કે તમે રહી ગયા ને અમે રહી ગયા, શું લાગે? ચૂપ. આજ સુધી કોઈ નથી ગયું તો આપણને કઈ વાંધો નથી, પણ કોની પાછળ દોડીએ છીએ? કોની પાછળ દોડીએ? અરે આટલા અનંત જીવો મોક્ષ લઈ ગયા, આટલા અનંત જીવો સમાધિ લઈ ગયા, આટલા અનંત જીવો મોક્ષ માં પહોંચી ગયા, જન્મ મરણ ના અંત કરી ગયા, એની હોડ નથી લગાવતા. તુચ્છ વસ્તુઓ પાછળ, ક્ષુલ્લક વસ્તુઓ પાછળ, મહાભયંકર અનર્થકારી વસ્તુઓનો વિચાર આપણા મનની અંદર 24 કલાક આશ્રવના દરવાજા શું કરી નાખે છે. આ સત્સંગ કોણ કરાવશે? વિચારો તમે, આ અંશક જગતમાં ક્યાં છે? તમે કરો તો પાપ લાગે એટલું બધા માનશે, પણ ન કરો તો ન છોડો તો પાપ લાગે, ન કરો પણ ન પાપ માનો કોઈ પાપ લાગે. છોડવાની વાત તો દૂરી, પાપ ને પાપ ન માનનારો પણ મહામોહની અંદર કહેવાય, કર્મ વાળો કહેવાય. કેવો કહેવાય? ખોટા ને ખોટું ન માને, છોડવા જેવા છોડવું જેવું ન માને, તો પણ એને આટલો મોટો આશરો લાગે છે. કમ્પેર કરશો જગતના દર્શનો સાથે બેઠા બેઠા ત્યારે કે મને માજે શું બચાવવાના કેટલા ઉત્તમ ઉત્કૃષ્ટ ભાવો બતાવ્યા અને કેટલા સરળ બતાવ્યા પાછા. તો આપણે આ ભૂમાં શું કરવું છે? વ્રતધારી બનવું છે, વ્રતધારી બનવું છે. હિંસા નથી જ કરવી જેની, એની તો છોડો. ખોટું જે નથી બોલવું, જે બોલવું છે બોલો, પણ એમ માનીને બોલો કે આવું ખોટું બોલું છું. મારો ઈરાદો નહોતો, પણ એ વખતે સિચ્યુએશન જ એવી થઈ ગઈ. એક્સક્યુઝ કર્યો ને નાની, કે છે તું હવે અનંતકાળ સુધી પાછો ખોટાની બહાર નહીં નીકળી શકે, કારણ કે તારા માટે તે ખીણ તૈયાર કરી. જેને ખોટું ખોટું ન માન્યું એ કદી પણ ખોટું બોલતો અટકે નહીં, અને પરિણામે આવતા જન્મમાં શું થાય? અવાચક બને, ભાષા જ ન મળે. ભાષા મળે તો ભાષાનું વિજ્ઞાન ન મળે, મૂંગો જન્મે, અને કામ બે ઇન્દ્રિયના બહુ સુધી ન પહોંચે, એક ઇન્દ્રિયમાં ચાલ્યું જાય. એક ઇન્દ્રિયમાં જીભ નથી, બરાબર ને? બે ઇન્દ્રિય ખાવું પડે જીભમાં જઈ, એ ખાવાની બોલવાની નહીં, પણ સાચું બોલવાની, સત્ય બોલવાની, અને જીવનમાં ઉપયોગી બોલવાની જીભ મેળવવા માટે તો મનુષ્ય થવું પડે. શું કરવું પડે બેન? તો મેં તમે આવું જે અનંત પુણ્ય પછી પ્રાપ્ત સ્થાન મેળવ્યું એને ખોટું નહીં બોલવું. એમાં પણ જ્ઞાનીએ તો વ્યવહાર ભાષા કીધી છે. શ્રાવકો માટે શું બતાવી છે? ભાષા ત્રણ છે, સત્ય, અસત્ય અને વ્યવહાર. તો આપણે સાધુ પૂર્ણ સત્ય બોલે, તેનો ત્યાગ કરે તો કે વ્યવહાર ભાષા અને અસત્ય ભાષાનો, પણ શ્રાવક સત્ય ભાષા બોલે અને જરૂર પડે તો વ્યવહાર ભાષા બોલે, પણ શું ન બોલે તો કે અસત્ય ભાષા ના બોલે. અસત્યનો અર્થ પણ આપણે ગોઠવેલું અસત્યની વાત નથી, પણ જેના વડે બીજાને હાનિ થાય છે, જેના વડે કોઈને નુકસાન થાય છે. હવે એવું આપણે ન બોલીએ તો ચાલે કે ન ચાલે? નાની કે છે, ટેક ટાઈમ ટુ થિંક. કોઈ પણ વસ્તુ બોલતા પહેલા એક મોમેન્ટ વિચારો કે આ ન બોલવું તો ચાલે છે કે નહીં. આ બોલવાથી મને શું મળશે ને સામાને શું મળશે? આ બોલવાથી મને શું નુકસાન થશે ને સામાને શું નુકસાન થશે? આટલું કર્યા પછી આપણે પાછળથી જે રિગ્રેટ કરીએ છીએ કે મારાથી એબ્રપ્ટલી કહેવાઈ ગયું અને મારે કેવું નહોતું જોઈતું, અને એના જે અનર્થ પરિણામો આવ્યા એ બધા પછી જે પ્રસ્તાવો થાય એ કરવાનો વારો નહીં આવે. અને આવા અસત્યના ભાવોથી બચીને એના દાખલાઓ ભગવાને આપ્યા છે. જેમ કે એક બાઈ હતી કે જે ઘી વેચતી હતી, સાવ અજ્ઞાન પડે પણ ફ્રોડ કરતી હતી. પેલા ગરીબી હતી, પછી આદત થઈ ગઈ બનાવટી. આ સાચી બધી ઘટના છે, સાચા ઘીમાં બનાવટી ઘી ના છે. અને પેલા ઘીના પાળિયા હોય ને, પેલા પાળિયા કેતા ઓલા એલ્યુમિનિયમના કન્ટેનર હોય, એમાં ઘીના ડબ્બા હોય જેવી લઈને જાય ઘરે ઘરે કે હું ચોખ્ખું ઘી વાનેલી ઘી લાવી છું, ખંભાળી ઘી લાવી છું, ને ગુજરાતનું છે, નાઈનું છે, ને એમ કરીને બધા પાસેથી પૂરા કરતા. અને ત્યારે ભાઈ વળી જરા જોર કરીને પૂછે કે ભાઈ અંબાભાઈ છે તો નામ પાછું અંબાવ જગતની માતા. એટલે એને કે ઘી તો સાચું છે ને, અમારા એક ના એક ટીકલા ના હમ, પણ હું કે ટીકલો હતો નાનો દીકરો એના હમો આ સાચું ઘી છે. આવી રીતે બધાના સારા એવા એને કસ્ટમર બંધાઈ ગયા હતા અને એનો નિર્વાહ પણ સારું સારી રીતે ચાલતો હતો. અને ખોટા ઘીના પૈસા ભાવ ગયા, સાચા ઘીના ભાવ વધતા ગયા, એમની કમાણી પણ વધવા માંડી, એટલે સારી એવી આવક પણ થઈ ગઈ. પણ 2 વર્ષનો ટાઈમ આમાં ગયો ને ત્યાર પછી 6 મહિના સુધી આ અંબાભાઈ જે ભુલેશ્વરમાં ઘી વેચતી હતી ત્યાં દેખાણી નહીં. એટલે કેટલી બધી શેખાણીઓ એના ઘીથી એવાય ગઈ છે કે બહારથી પછી લાવતી જ નહીં, એ લોકો રાહ જુએ છે અંબા કેમ આવી નથી. એમ કરતા કરતા 6 મહિને એક દિવસ અંબા પાછી આવી અને જયારે એને ઘીની જગ્યાએ ઘરની સફાઈ માટેના ફિનાઇલ વગેરે, જયારે એ વખતમાં જે કેમિકલ ચાલતા હતા ડસ્ટર વગેરે, એવું લઈને આવી તો કેમ તે ઘીનો ધંધો બંધ કર્યો? ચોધા રાશુએ રડી પડી, ચોધા રાશુએ દૃષ્ટા ભરતી ભરતી રોઈ પડી અને એને કીધું કે બેન 6 મહિના પહેલા છેલ્લું ઘી તમને ગઈ અને મારો ટીકલો જે મારી આંગળીએ ભેગો આવતો હતો, હું એ જગ્યાએ થી બનાવટી ઘીને સાચું ઘી સાથે મેળવવાનું કઈ કેમિકલ આવતું હતું એ લેવા માટે સ્ટોરમાં ઉભી રહી. અને એ વખતે મારો ટીકલો હાથ છોડાવીને રસ્તા ઉપર ગયો, એના ઉપર ટ્રક ફર્યો. સુધી બેન, એટલે કે મેં ટીકલાના ખોટા સમ ખાધા રોજ, એ ભગવાને મને માફ ન કરી. શું કીધું એને બેન? કે રોજ હું ખોટા સમ ખાતી હતી. તો આજે પ્રકૃતિ સર્ટન લેવલ સુધી કર્મ અબાધા પાડ આપે છે. શું આપે છે? સત્તામાં પડ્યા રાખે છે, પણ જ્યારે પાકે ત્યારે વિપાક ઉદય આવી જાય ત્યારે કોઈ બચાવી શકતું નથી. એટલે કભણભાઈને પણ એમ લાગ્યું કે મારું મારા છોકરાના ખોટા સમ ખાધાનું ફળ ભગવાને મને આપ્યું અને હવે એને પાસે એવો યોગ હતો. એ બીજી વાર માતા એનો પેલો પુત્ર જન્મ્યો ત્યારે એની શારીરિક સ્થિતિ એવી હતી કે ફરીથી કદી માતા બનવાની નહોતી. એટલે આ ખોટા ઘી માટે ભૌતિક જગતની સમૃદ્ધિને સગવડ મેળવવા માટે આટલું નાનું અસત્ય બોલીને જીવનભરનો પુત્ર સંતાન વિહોણું પણ એને નોતરી લીધું અને સાથે પણ પસ્તાવો કરી અને એને ધંધો તો બદલી નાખ્યો. પણ આ સત્ય ઘટના છે. આવા તો જગતમાંથી ઉદાહરણો ગોતીએ તો સેંકડો મળે, પણ નાની મને તમને કહે છે કે ભાષાનો વિવેક વર્તમાન કાળના બુદ્ધિમાનો એવા એક્સક્યુઝ કરે છે, એવી ગોઠવણો કરે છે, એવી ડિપ્લોમસી કરે છે કે અસત્યને અસત્ય બીજાને લાગે પણ નહીં દિશામાં ઉતારી દે. નાની કે સાવિતા લાખી કરીને આપણે આગળ ન વધવું હોય તો પરમાત્માએ ભાવ બતાવે સરસા વખાણે રસા વખાણે સદા રમન સબળતા રમન જે મોસો વેસે ભૂલે અતિચાર વાંચો. આલોચના કરાવો છો બેન? આલોચના કરજો. નાની કે છે વ્રતધારી બનશો તો આલોચના કરશો. આપણે મર્યાદા જ નહીં લીધી હોય તો આપણે કે શું વ્રત જ ન હોય તો અતિચાર થના. તો નાની કે છે અતિચારનો વિચાર કરીશ તો વ્રત લેવાનું મન થશે. શું થશે કે આ બધાનું આ બધા આ બધું બોલ્યા વિના જીવી શકાય છે, વ્યવહાર ચાલી શકે છે, જીવન ચાલી શકે છે, પણ આપણે રમત રમત માં વાત વાત માં નાના એવા છેલ્લા સ્વાર્થ માટે, થોડા અભિમાન માટે, ક્યારેક થોડા લોભ માટે જીવનને બેફામ બનાવીએ છીએ. વ્રતધારી બની અને સત્યની ઉપાસના કરશું. એવી રીતે દત્તાદાન છે, ચોરી છે, એટલે કે અબ્રહ્મચર્ય છે, પરિગ્રહ છે. આ પરિગ્રહ નાની એવો કીધો છે કે જો આપણા જીવનની અંદર પરિગ્રહની પાળ ન બાંધી તો પછી એનો ક્યાં પરિણામ આવે? સાત્વિક નર્ક. પરિગ્રહને ચક્રવર્તીના છ ખંડની પ્રાપ્તિ સુધી આપણે માગી લઈએ અને છ ખંડની સત્તા, છ ખંડની સમૃદ્ધિ અને છ ખંડનું સુખ ભોગવનારો એક પણ જીવ એ ભોગવટો કરતો કરતો મળે તો ક્યાં જાય? કબૂલ છે ભાઈ? આપણે ખરેખર જો બધા આપણે બધા જાણીએ છીએ કે અનુતર કામ ભોગ ને અનુતર નર્ક, પણ કદી પણ અનુતર કામ ભોગ ની તૃષ્ણા ને રોકી શક્યા નથી. આજ કરતા કાલે મને વધારે સારું મળે એનું નામ કહેવાય ઉત્તરોત્તર પ્રગતિ. તો હજી મારું ને તમારું મન ઉત્તરોત્તર પ્રગતિ માંગે છે કે ક્યાંય પૂર્ણવિરામ મૂકી છે? અને ઉત્તરોત્તર પૂર્ણતાને, સુખની પરાકાષ્ઠાને પહોંચ્યા પછી ક્યાંથી પાછા વળી શકવાના? આપણે આજે પણ આપણે કહીએ છીએ કે ઇન્ડિયામાં એક બાથરૂમમાં 10 ભાઈ બહેનો અને પરિવારના સભ્યો સ્નાન વગેરે કરતા એક ટોયલેટમાં આખું ઘર ચાલતું તો પણ કોઈને અગવડ નહોતી. આજે 3 હોય તો પણ ભૂલે ચૂકે, એકના બાથરૂમમાં બીજાને આવવું હોય તો. આજે મારા રૂમમાં કેમ આવી તું? આપણે કેટલા સાતા થઈ ગયા સ્વકેન્દ્રી, અને કેવી રીતે આપણી જીવનને આપણે આ પ્રગતિ કરી કે અધોગતિ કરી? સંપત્તિ ચલા હતી, એકતા હતી, થોડી અગવડ વચ્ચે પણ શું હતું? મારાપણાની મમતાની ગાંઠ હતી. આજે એકલાને એકલ વાયા થઈ ગયા. શું થઈ ગયું બેન? પ્રાઇવસી 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 કરતા એકલા તુલા થઈ ગયા છે. ને હવે આપણે બોલો પાસ કરીએ છીએ કે આ બધા લોનલી થઈ ગયા. શું થઈ ગયા બેન? કોણે કર્યા લોનલી? સગવડતાની ભૂખે કર્યા, સેલ્ફ સેન્ટ્રલાઇઝ કર્યા. એના કારણે આપણે બધાને જીવન એક સેપરેટ ટાપુ થઈ ગયો છે. ધરતી એક, પણ બધા આઈલેન્ડ બની ગયા છે. કોઈની કોઈની સાથે કોમ્યુનિકેશન નથી. વાતો ઘણી છે, મોબાઈલમાં ફટ થઈ જાય બધા ઇનકમિંગ, પછી ગપાવાનો કોઈ પાર નથી. પણ વાતોમાં ક્યાંય હૂંફ છે? મારાપણાની કોઈ અંદરમાં છાપ છે? શા માટે આપણા જીવનને આવું કરી ગયા છે? શું વિકાસે આપણને શું આપ્યું? જો વિકાસ ખોટો નથી, સાધન ખોટા નથી, એનો ઉપયોગ આપણે ખોટો કરીએ. શું કરીએ છીએ? મર્યાદા મૂકીએ. નાની શેની? તો કે પરિગ્રહની પણ ક્યાંક મર્યાદા મૂકીએ. અને આજે ખરેખર હું વિચારતા દીપિકાબેન, તમારા રૂમમાંથી સામે જે દ્રશ્ય દેખાય છે, સામે પાણીનું આખું લેક, એની પાછળ વૃક્ષો, એની પાછળ ઉગતો સૂરજ, પણ એ વખતે આ માયામી શું કહેવાય છે ભાઈ? શું કીધું તમે? લોકો અમને કહે છે તમે ક્યાં રહ્યો છો? પેરેડાઇઝ. વિચાર કરજો, આ પેરેડાઇઝ તમને હેપીનેસ ક્યારે આપે? કે જો તમારું મન વ્યગ્ર ન હોય. આપણું મન વ્યગ્ર હોય એ વખતે આપણને આની સામે નજર પણ ન જાય, કે આપણે જે દ્રશ્ય સામે જોઈએ જે સત્ય, એના પરથી વિચાર કરો કે સ્વર્ગમાં પણ નવી સુહી દેવતા દેવલોએ, નવી સુહી પુડવી પહેરાયા, નવી સુહી એક તેણાપતિ, એ ગંત સુહી મુનિ વિસ્તરાવી. આ ભગવાનનું વચન છે. એને જોઈ લીધું સ્વયં પરમાત્મા નવ ગ્રહવેશની સફર અસંખ્ય વાર કરી આવ્યા. ત્યાં સુધી મેં તમે તો વર્લ્ડ ટૂર કર્યું હોય કેટલી વાર કર્યું હોય, પણ પરમાત્મા કે તારો ને મારો આત્મા અનંત વખત વર્લ્ડ ટૂર કરી આવ્યો છે. વર્લ્ડ એટલે આપણું વર્લ્ડ નહીં, 14 રાજલોકનું, નર્કથી માંડીને દેવલોક સુધી પરમાત્માએ પોકાર કરીને બે હાથ ઉપયા કરીને જગતને સમનવી સુહી, મેં ત્યાં સુખ નથી મેળવ્યું. દેવતા દેવલોએ નવી સુહી કુદવી કહી રહ્યા, પૃથ્વીપતિ રાજા સુખી નથી બન્યું. આપણે ક્યાં ક્યાં સુખ સુખી બનતું? 5 મિલિયન 10 મિલિયન 15 મિલિયન નું હાઉસ. ત્યારે આપણે પૂર્ણ વિરામ મૂકી દીધા પછી ચા ગઈ, ચિંતા ગઈ, મનડા ગયા બેપરવા, જીનકો કુછ ન ચાહીએ સાહો કે સા. ક્યાંક કરી ક્યાંક વિચાર કરવાનો છે આપણે. ફેન્ડરસન મને મેં તમને વિશિષ્ટ વાત બતાવે છે. ધન અને સંપત્તિ આપણા ભાગ્યની મળી હોય, પુણ્યાનું બંધથી મળી હોય, અન્યાય અને તિથી મળી હોય તો લક્ષ્મી સારી ન કહેવાય, એનો ભોગવટો સારો ન કહેવાય. પણ ન્યાયપૂર્વકની પુણ્ય વડે મળેલી લક્ષ્મીનો તો ભોગવટો કરાય ને, આપણે શું કહેશું? કરાય તો કાલિભદ્રએ શું અન્યાય અને તિથી ભેગું કર્યું? ભરત ચક્રવર્તીએ શું 6 ખંડ મફતમાં લીધા હતા? પણ નસીબમાં લીધા હતા? શું કામ છોડ્યા? જો ભગવાન એમ કેતા હોત કે ન્યાય નીતિથી મેળવેલું વાપર જતું તારે ભોગવજે, તો આ બધા મેલમાંથી ભાગ્ય શું કામ? નાની કે છે ભોગવટો, એની પ્યાસ, એની અનંત આકાંક્ષા, એ નર્ક ગતિનું કારણ બની છે. શું બને છે? પુણ્યના ઉદયના કારણો સાધનો મળે એ પુણ્યનો ઉદય, સગવડતાના અનુકૂળતાના જે સાધનો મળે એ પુણ્યનો ઉદય, પણ એનો ભોગ કરવાનું મન થાય એ પાપ નો ઉદય. વિચારજો, આ સમીકરણ મનમાં બેસાડવું છે આપણે કે જે મળે ને એ પુણ્યનો ઉદય, પણ એનો ભોગવટો કરવાનું મન થાય એનો ઉદય કહેવાય? મૌનીય કર્મ નો ઉદય કહેવાય કે ન કહેવાય? તો આપણે તેનાથી બચવું છે. મૌનીય કર્મ સાવું છે સમ્યક દ્રષ્ટિ, અને પોષું છે મૌનીય કર્મ. થાવું છે જ્ઞાની, અને માર્ગ લેવો છે અજ્ઞાની નો. એટલે જીવનમાં વ્રતકારી બનવું પડશે. એના પછી આગળ કહે છે કે આ 5 વ્રત બતાવ્યા, શ્રાવકના 12 વ્રત છે, એમાં 3 ગુણ વ્રત તો 5 અણુવ્રત, 3 ગુણ વ્રત અને 4 શિક્ષા વ્રત. તો આપણે કોઈ વખત એનો પૂરો વિષય લેશું. હવે વ્રતધારી બન્યા પછી જ્ઞાની કે છે કે હવે શ્રમણ સંઘ મારે છે. શું કીધું ભાઈ? શ્રમણ સંઘ મારે છે. એટલે સંઘ કેટલા છે? 4. આપણા ચતુર્વિધ તીર્થ કહેવાય, એની અંદરમાં શ્રવણ સંઘ એટલે જેમાં સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા ચારેયનો સમાવેશ થાય છે. એમાં પણ તું એકલો પડીશ ને ખોવાઈ જઈશ. આ વર્તમાન કાળના આપણે જીવ એવા છીએ બેન, ક્યારેક ભેગા શું કામ થયા છીએ? આજે ઘરે પણ વાંચી શકીએ છીએ, ઘરે પણ આપણે સામાયિકાથી કરી શકીએ છીએ, પણ હજુ જેના મનને સહારાની જરૂર છે. શું જરૂર છે? એટલે જયારે તમે આલંબનની જરૂર છૂટી જાય ત્યારે તું એકલો એકાંતમાં બેસી જાય, પણ હજી તારું મન ભટકતું હોય, તને સહયોગની જરૂર હોય તો સાંજ પડે ક્લબમાં જઈને બેસવું, ડ્રિંક પાર્ટી કરવી, અને એવા સાધનની નહીં એવાની સાથેનો સંગ વધારવો, અને મનની ભૂખ સંતોષવી, સામાજિકતા પૂરી કરવી, એના કરતા શું કરશે તું? સંઘના સહયોગ મારે છે. તારા ધર્મની રક્ષા માટે તને કલ્યાણ મિત્રની જરૂર છે. શેની જરૂર છે? કલ્યાણ મિત્રની જરૂર છે. એટલે ઘરમાં રહેવું 11, એમાં આ ઘર બતાવે છે 5મો, કે એમાં જો સંઘ એટલે સામાજિક એકતા વાળી વિચારધારા ધરાવતો સમૂહ, તેની અંદર સામાજિક લેવલે પણ થાય, અને આપણે જૈન શાસનમાં સંઘ એને શું કીધું છે? શ્રાવકોના પણ કોણ? અમ્મા પિયા નંદીજી આગમ, એની અંદરમાં સંઘને 8 પ્રકારની ઉપમા આપી છે. એમાં સંઘનું કર્તવ્ય સમજાવ્યું છે કે આગેવાનો કેવા હોય, સંઘના આગેવાનોનું કર્તવ્ય શું, એનો ધર્મ શું, એને શું શું ડિસિપ્લિન રાખવી પડે. આજે લિબરલ થતા થતા કેટલું લિબરલ થવાય ભાઈ? રાષ્ટ્રપતિ ભવનમાં કે લોકસભાના હાઉસમાં ખાલી હોય ત્યારે ભાડે દઈને કોઈ લગ્નો કર્યા? ખાલી પડી હોય સંઘ રાખે, જયારે પાર્લામેન્ટ ની મિટિંગ ના હોય તો માગી જવું છે. એને ગરિમા છે કે એને ગૌરવ છે, કઈ આ ન થાય. તો આ ધર્મસ્થાનમાં કયા કયા અનુષ્ઠાનો થાય, શું શું પ્રવૃત્તિ થઈ શકે, એની કોઈ મર્યાદા કરી? સંઘે વિચારવાનું છે. કોને વિચારવાનું છે? આ તો આવો બધા જેને આવું હોય આ કરાવો તે કરાવો જે તે કરાવો. જો ધર્મના મૂળભૂત સિદ્ધાંતો ક્યારેય શું ન થવા જોઈએ? ખંડિત ન થવા જોઈએ. આપણે મર્યાદા શું છે? મહાવીરની આજ્ઞાની વિરુદ્ધનું એક પણ કામ સંઘમાં ન થાય. તો શ્રમણ સંઘમાં રહેશું તો આપણને બળ મળશે. શું મળશે? સહયોગ મળશે, બધાનો આધાર મળશે. ત્યાર પછી કે છે 5મો શ્રમણ સંઘ, 6ઠું છે જંગમ તીર્થ બનો. શું કીધું? જંગમ તીર્થ બનો. જંગમ એટલે હરતા ફરતા. શ્રાવક જ્યાં જાય ત્યાં પોતે તીર્થ સ્વરૂપ બની જાય, એનો વ્યવહાર એનું આચરણ. એક મુસલમાન છે ને, નમાજનો ટાઈમ થશે એટલે શું કરશે ભાઈ? ગમે ત્યાં હશે ગમે એવા હિન્દુ ની નોકરી કરતો હશે, પેલા કે છે કે મારા ખુદા ની આજ્ઞા પેલી, તારી આજ્ઞા પછી, તારે રાખ હોય તો રાખ, આપડે ત્યાં પછી નોંધ જૈન માં હતા ને, એટલે જે કર્યું ખાઈ લીધું. શું કે બેન, એને તકલીફ પડે છે? આપડે બહુ દયાળુ, આટલી બધી દયા આવે છે, જો આપણી દ્રઢતા નથી. શું નથી? ન ખાવું હોય તો ખા, પણ એને એને તકલીફ પડે એટલે ખાધું નહીં. મને હજી ચાલે છે માટે ખાધું. શું કરવું છે બેન? દ્રઢ બનવું છે ને. આ ગુરુ ભગવાન તો ચાપકા મારે છે આપણે, ગમે કે ન ગમે. જ્ઞાનીઓ આપણને આપણી સચ્ચાઈ બતાવે છે કે તારે ચતુર્વિધ તીર્થ નું જંગમ તીર્થ બનવું છે. તું જગત માં જ્યાં જાય ને, તું તરેલો ને તને જોઈને બીજા પણ શું તરતા થઈ જાય, એટલું આપણામાં નૈતિક બળ હોવું જોઈએ, આપણામાં એટલી મોરલ કરેજ હોવી જોઈએ. એક મુસલમાન બચ્ચો એક ગમે ત્યાં નમાજ નો તકતો ગોઠવી શકે છે, ગમે એટલા માણસ ની વચ્ચે, ચાહે એરપોર્ટ હોય કે ચાહે ગમે તે હોય, એ પોતાનું આસન પાથરીને બેસી જશે. ત્યારે આપણે આપણા ધર્મના ઉપકરણો સાથે રાખવા હોય તો પણ કઈ ન્યા પછી એવું સારું લાગે બધાની વચ્ચે. નાની કે છે, ઓઘો છૂટ્યો અને જેથી મોહ પતિ છૂટી, તેથી સમજશે કે નર્કના દરવાજા ખુલ્યા. વેરાઈ જાય ને, કોઈ જાય, ભાવમાંથી નીકળી ગયા આપણે. એટલે દ્રઢ ધર્મી, પ્રિય ધર્મી, શ્રમણ સંઘમાં રહેનારો અને જંગમ તીર્થ બનનારો શ્રાવક સાધુ ચતુર્વિધ તીર્થમાં આવે. અને એમાં સાધુઓની તો હજી મર્યાદા છે, એટલે એ તો પોતાના મર્યાદા પ્રમાણે ચાલવાના, ઉઠવાના, બેસવાના. પણ આપણું જીવન કેવું છે? ખુલ્લું છે, એટલે આપણે વધુ સાવધાની રાખવાની છે. જૈન જ્યાં જાય ત્યાં જૈનત્વનો ટીકો લગાવીને જાય. પીલો તાદલો મસ્કેથી ફરજિયાત, પણ જૈનત્વનો ટીકો એટલે શું? આચાર ધર્મ, કે બોલવું કેમ, કહમ ચરે કહમ ચિત્તે કહમ માસે કહમ થયે કહમ ભોજન તો ભાષણ તો પાવર કમમ ન બંધાઈ. અરે મારા તમારા પરમાત્માની ઉદાસ તો જુઓ, આ અનુષ્ઠાનોમાં, આ વિધિમાં, આ વિધાનમાં, આ પ્રિમાઇસિસમાં મહાવીરે આપણને બાંધ્યા નથી. ગૌતમ ગણધરે એટલું જ પૂછ્યું કે ભગવાન હું કેમ પાપથી બચ્યું, ત્યારે ભગવાને શું કીધું? હું કેમ ચાલું, કેમ બોલું, કેમ બેસું, કેમ શું, કેમ ખાવ, કે હું પાપ કર્મ ન બાંધું? એનો એક જ જવાબ હતો, જયમ ચરે જયમ જીતે જયમ માથે જયમ થયે જયમ ભૂજન તો ભાષણ તો પાવ કમમ ન બંધઈ. જતનાથી, જેનાથી જતના, જતના એટલે આપણે પોંજણી લઈ લીધી, ગરણું લઈ લીધું. શું લઈ લીધું ભાઈ? જતનામાં આપણી પાસે બે સાધન દેખાય, કે પોંજીને ચાલવું, બીજી ગરણી થી ગળવું. જો જ્ઞાની કે છે, પાણીના ગાળનારા આપણે, કીડીને કંથવાની દયા કરનારા લોહી ગળ્યા વિના પી જાય છે. કોના લોહી પીએ છીએ? આપણા જીવનના વ્યવહારમાં આપણાથી કોઈ હર્ટ કેમ થાય? પરમાત્મા એનો વિવેક આપ્યો કે એકેન્દ્રિયના જીવો પ્રત્યે તારે શું રાખવાની? કરુણા રાખવાની છે. બે ઇન્દ્રિયના જીવો પ્રત્યે શું રાખવાની છે? જૈણા રાખવા. બે ઇન્દ્રિય, તેન્દ્રિય, ચૌરેન્દ્રિય, વિકલેન્દ્રિય અને પંચેન્દ્રિય પાછળ શું રાખવાનું છે? વિવેક રાખવાનો છે. કરુણા, જૈણા અને વિવેક, આ ત્રણ મહાવીરે આપણને સાવધાન કરવા માટે આપ્યા છે. એટલે આપણે એને બદલે શું કરવા માંડ્યા બેન? પંચેન્દ્રિયના જીવ પ્રત્યેનો વિવેક ભૂલી ગયા, એટલે કે કસાય પ્રેરિત ભાવો વડે આપણે બધાને નડવા માંડ્યા. ગુરુ ભગવાન પાસે અમારા ગુરુદેવને કોઈ જઈને પૂછતું ને ભાઈ કે મને કેવો ગ્રહ નડે છે, ગણાય કે આપણે તો ત્યાં જઈને એ પૂછ્યો. ગુરુ ભગવાન કહેતા કે તમે એકેય ગ્રહ નડતો નથી, તું બધા ગ્રહને નડે, કે એની ગતિમાં જ છે, એની પરિભ્રમણની એક પણ દિશા બદલતા નથી. એ 2.5 મહિના રહીએ તો 2.5 મહિના જ રહીએ એક ગ્રહમાં, એક સ્થાનમાં, અને 2.5 વર્ષ રહીએ તો 2.5 વર્ષ રહીએ, પણ તું શું પામે એના સ્થાનમાં ફટકાવો? એ મને ને તમને કોઈ નડતું નથી, આપણે બધા નડીએ છીએ. નડવાનું બંધ કરીએ ને, એ માનવતા એ પાયો છે. શું છે? આપણી હિપોક્રસી જગતના યુવાન પેઢીને ધર્મથી વિમુખ બનાવે છે. આપણો વ્યવહાર એવો છે કે છોકરાઓ પ્રશ્ન કરે છે કે ભાઈ બાપા મને જૂઠું બોલવાની ના પાડે, ને મને જ કહે કે તું કઈ દેખ બાબુજી ઘરમાં નથી. હમણાં કહેતા હતા કે ખોટું ન બોલાય, ને પાછું શું કીધું? કઈ દે કે પપ્પા ઘરમાં નથી. આ બાળક શું વિચારશે આપણા માટે? એટલે મહાવીર આપણને આખું જૈન દર્શન એવી રીતે સમજાવે છે કે આપણા જીવનમાં કઈ રીતે આપણે વ્યવહાર કરવો. એટલે જતના એટલે જાગૃતિ પૂર્વક ચાલવું, ઉઠવું, બેસવું, ખાવું, પીવું. જૈન એ કોઈ ધર્મ નથી, વિચારધારા છે. શું છે? વિચારધારા છે. એને આપણા ઉઠવામાં, ચાલવામાં, બેસવામાં, બોલવામાં બધે એપ્લાય કરવા છે. આપણે તમારો ટાઈમ થઈ ગયો છે, બાકીનો આપણે આપતા આ એક દિવસ છે ત્યાં આગળ, એટલે હજી આપણી પાસે સંગમ તીર્થ પછીના ચાર બોલ છે એ અને તપાચાર ને વિદ્યાચાર એનો સમાવેશ પછી કરશું. પણ આ નવ ઘરમાં રહેનારો શ્રાવક પોતાની જાતને સલામત બનાવી શકે, શું બનાવી શકે? આપણે આપણા જેટલા જો આપણે કીધું ને, એક બાજુ જ્ઞાનાચાર દર્શનાચાર, બીજી બાજુ તપાચાર ને વિદ્યાચાર, એનું સેન્ટર શું છે? પાંચ આચારમાં સેન્ટરમાં ચારિત્રાચાર છે. તો આ ચારિત્રાચાર ઉપર આપણે વધારે ફોકસ કરીએ તો આપણું જીવન સાર્થક બને. આ પરમાત્માની વાણી સમજતા કે સમજાવતા નાની નાનાથી ઓછું અધિક કેવી રીતે કઈ પણ કહેવાનું હોય તો અરિહંત અનંતથી કેવડી ભગવાન ગુરુદેવો આત્માની સાક્ષી આપ સૌની સાક્ષી અસ્મિચ્છામી દુપરમ
રૂપ સમજ્યા વિના.